આજે વચનામૃત છે પંચાળાનું ચોથું. પંચાળા પ્રાંત એટલે સૂકો પ્રદેશ છે. મહારાજ કે જીણાભાઈને અહીં રાખશો તો અમે સંતોની સાથે 1.5 મહિનો રોકાવું, જૂનાગઢ લઈ જાઉં તો 2 દાડા રોકાવું. મહારાજને કે મહારાજ આમ હું કામ? મહારાજ કે આ પંચાળામાં છે ને લીલોતરી શાકભાજી મળે એમ નથી કે. અને અમારા સાધુને કે જરા ખરખું આવે એમ, કારણ કે સાધુ માટે પદાર્થ મળે એ જ ભૂંડો દેશકાળ છે, અને ન મળે એ સાનુકૂળ દેશકાળ. એટલે વચનામૃત એવા છે, તમને જલ્દી આમ પકડાઈ જાય એવા નથી એમ. બહુ ગહન વચનામૃત છે પંચાળાનું વચનામૃત, એટલે બહુ ગહન, ઊંડાણવાળા બહુ છે, અતિ ઊંડાણવાળા. આપણને ઘડીક બે ઘડી તો વિચાર થઈ જાય તળિયા સુધી પોગા હે કે નહીં પોગાય. બહુ ઊંડું પાણી હોય ને ઉપર તબુકો મારે મનમાં એમ તળિયે પોગી જાય, પણ વચ્ચે જ પાછું ઉડી જવું પડે, તળિયા ન દેવાય. પંચાળાનું વચનામૃત એવા છે. હા સાચું કહું, આ વચનામૃત મારે જ ભળે ને તો જ સમજાવે, નહીં તો વચનામૃત ન સમજાવે. બીજી બધી કથા હારી, સત્સંગીની કથા કરી એ સરળ, બીજા ચરિત્રોની કથા કરવી એ સરળ, પણ વચનામૃત તો ભગવાન એમ ઈચ્છા રાખે કે આમ સેટિંગ આવી જાય તો જ આવે, નહીતર આવે જ નહીં એમ. ઘણી ફેરી વચનામૃત ઉપર બહુ સારું વિવેચન થયું ને પછી સંતો એમ કે ફરી વાર સમજાવજો, મેં કીધું ગયો ટાઈમ, એ ફરી વાર ન થાય. એ વખતે મહારાજે બોલાય બોલાઈ ગયું પછી પત્યું. બહુ ગહન છે. જોકે અત્યારે આમ સારું થયું, આ બધો થોડોક આધુનિક સમય આવ્યો ને, આપણે ફરી ન બોલાય પણ ટેપ પછી બોલે રાખે, એટલો ફાયદો થયો. બોલો. પણ બહુ સરસ છે વચનામૃત, એટલે અતિ ઊંડાણવાળા અને અતિ અદભુત. એમ લાગે કે મહારાજ આ બ્રહ્માંડમાં આવ્યા પણ વચનામૃત જો આપતા ન ગયા હોત ને તો કદાચ મોટા સંતો મહારાજની સર્વોપરીપણેની વાત કરત પણ જીવને સંશય રહી જાત. પણ મોટા સંતો ગોપાળાન સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી મહારાજની સર્વોપરીપણેની વાતો કરે અને વચનામૃત એની સાક્ષી પૂરી દે, સાઈન કરી દે, એટલે હા પડી જાય એમ. એવા વચનામૃત છે ભક્તો. આમ એક બાજુ આનંદ થાય છે, ઘણા જૂના જૂના હરિભક્તો એમ કે આવી કથાઓ વચનામૃતની કથાઓ વર્ષો પહેલા મેં સાંભળી હતી કે પછી વચનામૃતની કથા ગઈ, વચનામૃત તો ગઈ સત્સંગ જીવની ગયું. બોલો કેટલા રૂપિયા ખર્ચ્યા? તો 2 કરોડ ખર્ચ્યા કથામાં, ઉત્સવમાં. સ્વામિનારાયણનું નામ કેટલી ફેરી? તો 12 ફેરી આવ્યું છે. 2 કરોડમાં 12 ફેરી નામ આવે. જયારે વચનામૃત એને શબ્દે શબ્દે નામ નહી, એ નામીની મહત્તા આવે. નામીની મહત્તા તટસ્થ ભાવથી કોઈ વચનામૃત ને જો હાથમાં લે, એ પ્રત્યક્ષ નો ઉપાસક હોય કે પરોક્ષ નો ઉપાસક હોય, તટસ્થ ભાવથી જો વચનામૃત ને હાથમાં લે તો એક ફેરી ખાંગો થઈ જાય અને એને કહેવું પડે કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. એ તાકાત વચનામૃતમાં ભરી છે ભક્તજનો. કહેવું પડે તટસ્થ ભાવથી જો મેદાન આવે તો કે વચનામૃત સાંભળતા મને પ્રતીતિ થઈ કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. એવો ગ્રંથ છે. અને એ ખારું વચનામૃતની કથા છે ને ખૂટે જ નહીં, બીજી પાછી એન્ડ આવે. તમે આ પંચાળ પ્રકરણ આ ફેરી સાંભળો છો ને બીજી ફેરી જો પાછું રાખ્યું હોય સાંભળો ને તો એમ લાગે સાંભળ્યું જ નથી એમ. આ બધા સંતો અને હારા બધા હરિભક્તો ને બધા નિયમ હોય રોજ વચનામૃત વાંચવું. અમે જ્યારથી સત્સંગમાં આવ્યા હમણાં 18 પૂરા થાય, તો કેટલી ફેરી વંચાણું હશે લ્યો. પણ તો એમ ન લાગે કે હવે આ તો ઘણી ફેરી વાંચ્યો હવે બસ, એમ કોઈ દી સંકલ્પ ન થાય. કારણ કે વચનામૃત કોઈ દી પૂરા થવા જ ન, અધૂરા જ રાખે આપણને. કારણ કે તમે ગમે તેરી ફેરી વાંચો ને ત્યારે મારું કાક જુદું જ દેખાય લ્યો. એટલે ઘણી મૂર્તિ એમ નથી કહેતા કે જે બાજુ જોઈએ છે એ બાજુ મૂર્તિ દ્રષ્ટિ કરે છે એમ. એમાં જેટલી ફેરી વાંચો એટલી ફેરી જુદું જુદું આપણે સામે જોવે, આમ જુદું જુદી રીતે જોવે. એવું વચનામૃત છે. તો ભક્તજનો આપણે જોઈએ હવે ચોથું વચનામૃત. મારા શું કહે છે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના ફાગણવદી 3 દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા પર ઢોલિયો ઢળાઈને બિરાજમાન હતા. જો આવું છે દેહનું જો કેવું ઝગમગાટ કરતું તું, નામો નિશાન જો, કોણ જાણે ક્યાંય ગયું. એમ આપણો ઝગમગાટ આ બસ ફટાક્યો થાય એટલી વાર છે સાફ. માટે ફટાક્યો થઈ જાય પેલા, જેટલું થઈ જાય સમજાય, જેટલું ઉતરી જાય એટલું ઉતારી લેવું. જો અત્યાર સુધી ઉતરતું હતું, હવે બંધ. આમ છે પણ સમજાય નહીં જીવને, નવા નવા કોડ કરી કરી જ કરે. અમે એક ફીર મુંબઈ ગયા હતા, એક દાદાની ઘરે પધરામણી કરવા ગયા. એને કીધું તમે 11 વાગે આવશો ને 10:30 વાગે પહોંચી ગયા. અને સીધા અંદર ગર્યા તો દાદા આભલા પાસે ઉભા ઉભા વાળ કાળા કરતા હતા, 80 વર્ષે બોલો. ત્યારે મનમાં એમ થયું દાદાને હજી જુવાન થવું છે, 80 વર્ષે જુવાન થવું છે બોલો. જોકે થઈ જાય એને આવડે જ થાય, એની પદ્ધતિ ખોટી પકડાય કે જુવાન થઈ જાય ન થાય. હે, આમાં ઘૂસી જાય અને મહારાજમાં એકાકાર થઈ જાય તો જુવાન થઈ જાય, પછી બુઢા જ ન થાય. મહારાજ કે મારો આશ્રિત બને અને મારું ભજન કરીને મારા ધામને પામી જાય તો સદૈવને માટે 16 વર્ષની ગાયા ની, પેટમાં દુખે ની, માથું દુખે ની, આંખે દુખે, કાંઈ ઉપાધિ, કાંઈ ઉપાધિ, ઝંઝટ જ નહીં. નિત્ય 16 વર્ષની કાયા પણ બનતા આવડવું જોઈએ. આ તો ખોટી પદ્ધતિ પકડી લીધી બધાએ. પછી થયું હું બરાબર ઓચિંતા મેં ગયા, તે અડધું ભરધું માથું કરેલું કાળું, અડધું બાકી. હવે એમ કેવું સમય નહીં, હમણાં આવો શું કરવું એને કયો. અને પછી દાદાને આરતી કરવા બોલાય ને પણ કોઈ રીતે આવે નહીં, એવું કરકબરું ભૂંડું થયેલું. જીવનું આવું છે બોલો. હે, અરે લગભગ 13-14 વર્ષ પહેલા આપણી મુંબઈમાં, 13 વર્ષ પહેલા મુંબઈમાં 14 વર્ષ થયા છે, કથા હતી પારે. એ હરિભગત ગીર પધરામણી કરવા ગયા, લગભગ 70-72 વર્ષની ઉંમરે છે. નામ સારું હતું, દેતો નથી. ત્યારે હારે પધરામણી હતા ને એ મને કે સમય અહીં થોડોક ટાઈમ કાઢજો. મેં કીધું કેમ, એ કે દાદાની ઉંમર 72 વર્ષની છે. મેં કીધું તો બરાબર દેખાય છે એવી. મને કે જરા કહેજો ને. મેં કીધું હું મંદિર નથી આવતો. મને કે રોજ આવે છે, તમે શું કહેવાનું. એ કે લગ્ન કરવાનો સંકલ્પ કરે છે. કે બોલો, 72 વર્ષની ઉંમર. હા હા, જીવની દિશા તમે જુઓ, 72 વર્ષે. અરે પોરે મેં પધરામણી ગયા ત્યાં ગરીભગત ગયા હતા બિચારા. એ મને કહે કે સ્વામી મારા બાપા મારે બોલતા નથી બહુ, તમારે શું કરવું. મેં કે તારે સાચવા જોઈએ, બોલે એવું કરવું જોઈએ. એ કે મેં પણ એનું કાંઈ ખરાબ નથી કર્યું. મેં કે તે કાંઈ નારાજ થયું કર્યું હશે. કે નારાજ થયું બીજું કાંઈ નહીં, મારી બા ધામમાં ગયા કે પોર, અને મારે બાપાની ઉંમર 65-60 વર્ષની છે કે. અને મેં 6 ભાઈ છે, 3 બહેનો. મારા ભાઈના દીકરાના લગ્ન થઈ ગયા એકના, અને બાપાને કે મારી બા ધામમાં ગયા અને સંકલ્પ થયો ફરીવાર લગ્ન કરો. પોતાને દીકરા કીધેલી વાત મેં ના પાડી, બાપા હવે ન થાય. એક બે ભાઈ જરાક એગ્રી થયા, બાપાને કરવા દો જે કરે એ. પણ મેં કીધું ના, ભલામણ અમારા સમાજમાં હાલું કે ન હાલું, એટલે મેં જબરો વિરોધ કર્યો, ન થવા દીધો. અને જ્યાં નક્કી કરી આવ્યા હતા ન્યાજન તોડાઈ નાખ્યું કે જો એના ભાગમાં કાંઈ છે નહીં, એમ બધા ભાઈ જુદા થઈ જાઓ, એક રૂપિયો આપશું નહીં. અને પછી બોલે સામે ના પાડી દીધી, એટલે બાપા બોલતા નથી. હવે કે મારે શું કરવું કે હવે. મેં કીધું આની દવા મને નથી આવડતી, આટલું બધું કઠણ છે આપણે નથી ધાર્યું. જોવો તો ખરા જીવની દિશા તમે જોવો. હે, આનું કારણ શું, આનું કારણ શું. કોઈ પણ વસ્તુનું ભક્તજનો જ્યાં સુધી કારણ હાથમાં ન આવે ત્યાં સુધી રોગ ટળે બળે નહીં. કારણ પકડાવવું જોઈએ, કારણ તો ખબર પડે કે આ વૃક્ષ આમ કેમ ખીલતું જાય તો હુકાતું જાય છે. મૂળ પકડાવવું જોઈએ. મૂળમાં જુઓ તો તમને ખબર પડશે કે મહારાજના આનંદની અનુભૂતિ, મહારાજની મહત્તા, મહારાજને પામવાની તાલાવેલી એ નહીં હોય એટલે એવા સંકલ્પ થાય. અને મહારાજને પામવાનું તાન જયારે જાગે ને ત્યારે 18-20 વર્ષ કે 22 વર્ષની ભર જોવાની હોય, અને એના બાપનો એકનો એક હોય, પણ મહારાજને પામવાની તાલાવેલી જાગે ને તો માન બાપ બધા પકડી રાખે, તોય પણ એ બધા એને છોડાઈને ભાગી અને ભગવાન ભજે. હું કામ આમાં જયારે રસ મનાય જાય ત્યારે. ઓલા કેટલી વિનંતી કરી હે લાડુદાન ને કે ભાઈ સાહેબ આમ નહીં કરો. બબ્બે કન્યા બે સાથે સંબંધ થયેલા, કારણ કે એ વખતે બહુ પત્નીની પ્રથા હતી, અને સાસુ સસરાની સાથે બે પત્નીઓ તેડવા આવી. અને મહારાજને કેવડે એક વાર તો મોકલો લાડુદાન ને, લાડુદાન મળવા ગયા, દૂર ઉભા રહ્યા, શું છે બોલો. બોલ્યા કે શું છે એટલે આવી કરાય કે હું કરી તક, પણ અમે તમને વરી ચૂકી છે મનોમય અને નક્કી નિર્ધાર કર્યો છે કે આ દેહ કરીને બીજાને વરવું નહીં, અને વરીએ તો લાડુ દાનને વરીએ, નહીં તો જીભ કરડીને મરીએ, અમે મરી જાઉં જો તેમ પાછા નહીં આવતો. અને આ છે ને આપણે કઈ ટીકા માટે નથી કહેતા, પણ એ સમાજને ખોટું બોલીને બહુ ટેવ, તમને એમ જ ભરમાઈ દીધા, ટપ 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 આહુડા પાડે એટલે તેમ બધો આખું બધું ફેરવી નાખો, હાલો એ કહે છે એટલે કરી નાખીએ. હાવ ખોટો, આ તમને ખાનગી કીધું, જરાય તમે ઓલું નહીં કરતા, નતર ભજન નહીં થવા દે. બોલો હું મરી જાય ને આમ કરે ને ઢીકડું પોસડું કાંઈ કરે નહીં. અરે મહાપુરુષ દાસ સ્વામી સાધુ થયા હતા જેતપુરમાં વર્ષો પહેલા, એની બેનને 20 વર્ષથી બોલા, કેટલા વર્ષથી 20 વર્ષથી બોલા, તેડવાવી માળે. આ માયા તમે જુઓ, 20 વર્ષથી નહોતી બોલતી તોય તેડવાવી. અને જેતપુરમાં ધર્મશાળા અને મંદિરની વચ્ચે ઓલું અંદર જાઓ તમે તો ઢાંકણું ઢાંકીને કૂવો છે, ન્યા પગ લબડાઈને બેઠી. એ કે હાલ ઘેરે ને તારા કુવામાં પડીને મરી જાય છે, કે ઘેરે હાલ ને તાર મરી જ જાવ, ધૂપકો મારો એટલી જ વાર છે. પણ ભાઈ ઓલા ને રોમે રોમમાં વૈરાગ વેપી ગયેલો મહાપુરુષ, કે મહાપુરુષ દાસ સ્વામી કે અભાગણી તું એમ નહીં મરી, કે લેવું ધક્કો મારું એમ કરતા જીએ દોટ મૂકી અને પકડી સ્પીડો 120 ને ડેલાઈને બહાર. આવું જગત છે, માટે જરાક જોજો, હો ભૂલમાં વચનમાં કોઈને આવી જતા નહીં, નતરે હરામ થઈ જાઓ. લાડુદાનને કે સંકલ્પ મેં કર્યો હતો, વરિયે તો લાડુદાનને વરિયે તો જીભ કરડીને મરીએ, માટે હાલો લાડુદાન કે તે કર્યો, મેં નહીં કર્યો એ કઈક સંકલ્પ, અમે સંકલ્પ કર્યો છે વરિયે તો સહજાનંદને વરિયે, નહીં તો જીભ કરડીને મરીએ. આ મારો ઠેરાવ છે, હવે ચામડાને વરવું નથી, હવે તો બસ ગિરધર ગોપાલ ને વરી જાય, હવે બીજે વરવાનું મન ના થયું. વરું તો ગિરધર ગોપાલ ને, મારું ચૂડલું અખંડ રહી જાય બાઈ મીરા, વરું તો ગિરધર ગોપાલ ને, મારું ચૂડલું અખંડ રહી જાય. અને એવા વરને વરીને હું શું કરું, આજ જીવે ને કાલ મરી જાય, વરું તો ગિરધર ગોપાલ ને, મારું ચૂડલું અખંડ રહી જાય. આવો કાક ઠેરાવ કરજો તો શિબિરમાં આવે એ સાર્થક થાય, ને તો પૂછશે બધા પછી શિબિરમાં ગયા તા, બહુ મજા આવ્યો, બહુ મજા આવી, એવું સરસ બધું હતું, જમવાની વ્યવસ્થા, ઉતારની વ્યવસ્થા, કાંઈ તકલીફ નહીં. પછી બીજું શું થયું, તો બસ શિરડી ઉત્સવ તો બહુ મજા આવી ગયા, રાસોત્સવ તો બહુ મજા આવી, બહુ આનંદ કર્યો, તળાવમાં બહુ નાયા. પણ બીજું કાંઈ, તો બીજું શું, કાંઈ નહીં, લ્યો જઈને આવતાર્યા જેવા ગયા તેવા પાછા. પણ જીવ બદલાઈ જવો જોઈએ, જીવ. મહારાજ કે ખરેખરા સાધુમાં સમય વાતમ લખ્યું, જીવ જોડે ને તનું અંગ બદલાઈ જાય. બોલો અંગ બદલાઈ જાય ઠામો કોઈ, તો એ કરવાનું છે આ શિબિરમાં, એ કરવાનું છે. ન તો 72 વર્ષે મૂકેની ઉલા ભગત મને કે સમયને કોને, 72 વર્ષ છે ભાઈ, હાવ સાચું કહું છું, ખોટી વાત નથી. મેં કીધા કેસ જબરો છે ભાઈ, હું એવડો મોટો સર્જન નથી. બાપુજી કાલે જ આવવાના છે, મારા સી બીજે દાડા આવવાના, તેની ઘેર ઉતારો હતો. મેં કીધું એક કામ કરો, આ ઓપરેશનમાં કદાચ હું ફેલ જાઉં તો એ કેસ આખો ફેલવી જાય, એના કરતા બાપુજી આવે છે ને કાલે બાપુજીને વાત કરજો. તો ભલે, એ કે પણ અમે એકલાની તમે કહેજો. મેં હું કેવડાવીશ. અને પછી બાપુજી આવ્યા, મારા શ્રીને કીધું કે બાપુજી આ કેસ જરાક સિરિયસ છે, અને આપે ઓપરેશન કરવું પડે એમ છે, અને કેસ ફેલ થાય. બાબુજી કે શું વાત છે, એમ કીધું આમાં છે, આ પૌણવાના છે, 15 દાડા પછી 72 વર્ષે. મારા શ્રી કે શું વાત કરો છો, સાચું કહો છો, અહીંયા સાચું ને ક્યાં, આપ નહીં કે 15 દાડા પછી ખબર પડશે, આશીર્વાદ લેવા આવશે તે. પછી બાપુજી પેલા વચનથી બંધીવા, એ કે હું તમારા પર બહુ થોડો કામ વાતો કરી, થોડો બહુ રાજી છે, દરેક ફેરા ઉતારા થાય છે આમ તેમ, અને તમે બહુ મારી સેવા કરો છો અને ખૂબ રાજી છીએ, અને એક વચન જોઈએ જો આપો તો. મહારાજશ્રી ની ગઈ, બોલો બાપુજી તમે કોણ, હું ન મળે. બાપુજી કે એમ નહીં, તમે એમ કહીને પછી નો આપો તો વળી પાછી ઉપાય થી પછી તમને દુઃખ થાય ને અમને દુઃખ થાય, આમ ચોક્કસ જ માગી. તો બાપુજી ચોક્કસ તમે કયો આપી. મહારાજશ્રી કહે તો જો ના ન પડો તો માગો, તો નહીં ના પડો. બોલો મહારાજશ્રી કે નવું કરકું નથી કરવાનું. તો કાળા મેં છો, ઘડીક અમારી સામું જોયું, ઘડીક ઓલે હરિભગત ની સામું જોવે, આમાંથી કોણ ફૂટ્યું, કોઈક માહિલો ફૂટ્યો છે. બાપુજી કે કેમ કઈ બોલ્યા નહીં, તો ક્યાં બોલ્યા જેવું કઈ રહેવા દીધું છે કે. પછી હા પડાવી, હવે નહીં કરું, પછી ન કર્યું. 3 વર્ષ થયા પછી ધમવી આવી ગયા, મને કર્યું હોત તો. તે માટે સાવધાન હો, ભગવાનમાં મન જોડજો. ભગવાન એક બસ મારા સર્વસ્વ છે, હું મહારાજ નો મહારાજ મારા એમ માનીને મંડશો ને તો આના ઘૂંટડા ગળા હેઠે ઉતરશે, તો પછી જગતના વિષય રૂપી વિષ પેટમાં ટકશે નહીં એમ. મહારાજ કે અમારા સ્વરૂપનો નિશ્ચય રૂપી ખટાહે જો ચડી જશે ને તો દાઢો અંબાઈ જાહે, પછી ઇન્દ્રરૂપી દાઢો અંબાઈ જાય, વિષય રૂપી ચણાને ચાવવા માટે સમર્થ નહીં થાય. અને ભક્તો ભગવાન નો ઓળખાણ હોય તો 72 વર્ષે સંકલ્પ કરે, અને આ સભામાં એવા ભક્તો બેઠા છે 25-26 વર્ષની ઉંમર હોય પણ સંકલ્પ કરે આ જીવન ગ્રસ્થ આશ્રમ રહેવા છતાંય પણ બ્રહ્મચર્ય પાળવું છે. સમજાય તો એટલે વચનામૃત સમજાય જાય ને તો બધું સમજાય જાય. આવો પંચાળાનું ચોથું વચનામૃત, એને આપણે કઈ સમજવા પ્રયાસ કરીએ. સંવત 1877 ના ફાગણવદી ત્રીજ ના દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્ય. આ વચ્ચે હું કામ વાત કરી ખબર, આજ મને એવું લાગ્યું કે થોડુંક ઘનશ્યામ લીલામૃત તમને કઠણ પડ્યું હતું, થોડુંક કડક લાગતું હતું, એટલે મેં કે જરાક હું કહી દઉં, પછી વૈયા દવા આગળ. કારણ કે આમાં બધું એવું છે, ક્યારે આપણને સેટિંગ આવે ને ક્યારે ન આવે કઈ નિક્કી નહીં. એટલે વક્તાને કહી દે અમને કેવું સમય સરસ કથા કરજો, જિંદગીમાં નહીં કેવું, કારણ કે વક્તાના હાથની વાત જ નથી. સમજાય, એ કોના હાથની વાત છે? મહારાજના હાથની વાત છે. મહારાજ ધારે એમ થાય, મહારાજ ઈચ્છે એમ થાય. અને ક્યારેક ક્યારેક છે ને કથામાં તમે થાકી જાઓ ને અમે થાકી જઈએ. ક્યારે? મહારાજ જયારે ઓછા ભળે ને ત્યારે, બે ને પરસો વળી જાય. અને ક્યારેક ક્યારેક બે મોજમાં વર્તે, જયારે ભગવાન ભળે ત્યારે. એટલે ભગવાનને પહેલા પ્રાર્થના કરી, ભાઈ સાહેબ જોજો ભળ્યો, નહીં તો હેરાન થઈ જાવ, કલાક કાઢવી કેમ? ભગવાન નો ભળે તો કલાક કાઢવી કઠણ પડે. એટલે આ વચનામૃત એટલા માટે થોડાક પહેલા વાત કરી, હવે વચનામૃત પર જાય. બહુ અદભુત વચનામૃત છે. જીણાભાઈના દરબારમાં ઓટા પર ઢોળિયો ઢળાઈને બિરાજમાન હતા. ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા જીણી ધોળી પછડી ઓઢી હતી ને હસ્તકમળને વિશે તુલસીની માળા ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન સ્મરણ કરતો હોય ને પછી ભગવાનના મનુષ્યચરિત્ર દેખીને તે નિશ્ચયમાં સંશય થઈ જાય છે, તેનું શું કારણ છે? કાલે તે મુનિબાવે પ્રશ્ન પૂછ્યો હતો ને આજે મુનિબાવે પૂછ્યો, અને કાલે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો હતો ને આજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યો. કારણ કે નિકટનો સંબંધ હતો ને ગુરુ શિષ્યનો, આમાં અવળું છે. શિષ્ય જાણવા હાટું ગુરુ ને પૂછે, આ તો ગુરુ જાણવા હાટું શિષ્ય ને પૂછે છે, બોલો. અને હકીકત એવું છે, વિદ્યાભ્યાસમાં મુનિબાવા ગુરુ હતા, જયારે આધ્યાત્મિક જ્ઞાનમાં કોણ ગુરુ છે? બ્રહ્માનંદ સ્વામી. મુનિબાવા શિષ્ય છે, કારણ કે મુનિબાવા તેડી લાવ્યા છે મહારાજ પાસે, અને મારીની ઓળખાણ બ્રહ્માનંદ સ્વામી તેડી લાવ્યા, અને મારીની ઓળખાણ બ્રહ્માનંદ સ્વામી મુનિબાવાને કરાવી છે કે આ ભગવાન છે એમ. આને ભેટો ને તો તમારી વિદવત તેમને પડી રહે, અને વિદ્વાન હોવા છતાં મરીને જમપુરી જાહો. ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગ અન્યથા યાંતિ વિદોપ્યતા. વિદ્વાને મરી મરીને ઘણા જમપુરી જાતા હગી નજરે જોયા શકે, માટે ભજન કરો. અને મુનિબાવાને હા પડી ગયેલી, પણ પાછું થતું તું એમ. મહારાજ દિવ્ય ચરિત્ર કરે, અહોભાવ થઈ જાય, અહોભાવ થઈ જાય, અહોભાવ થઈ જાય, પણ લઈને મહારાજ પાછું માનુષિક ચરિત્ર કરે. મુનિબાવાને પહેલે દાડે જબરો સંશય થયો, કારણ કે જો આવ્યા અને હજી પગ અંદર મૂક્યો અને બ્રહ્માનંદ સ્વામી શેખ સુરથી વખાણ કરતા કરતા હતા, તો શું મહારાજ ને ઐશ્વર્ય નો પ્રતાપ, મહાન મહાન વાતો કરતા, તેની હામે જો સમાધિ લાગી જાય, હામે જો સંકલ્પ બંધ થઈ જાય, આવી મોટી મોટી વાતો કરતા કરતા આવ્યા. અને જ્યાં દાદા દરબારમાં પગ મૂક્યો ને તે મહારાજ મુંડન કરાવતા હતા, અડધું કરાયેલું, અડધું બાકી. અને મહારાજ બૂમ મારી, દાદા દાદા ખાચર દોડતા દોડતા આવ્યા. મારા શી આજ્ઞા છે? ભૂખ બહુ લાગી છે, ખાવન લેતા હો. દાદા ખચર દોડતા દોડતા ગયા બાજરા નો લોટલો દહીં લઈ આવ્યા. એટલે વાળને કે ઉભો રે, મુંડન હું તાળ પેલા ખાઈ લઉં. કે પેલું મુંડન વાળો વાણ તો બીજો અટકી ગયો, અને મારા તો જમવા મીડ્યા અડધું મુંડન થયેલું. અને પાછા કોણિયા દહીં ના રગાડા ઉતરે ને તે પાછા આટતા જાય જીભે કરી. અને આ દ્રશ્ય મુનિબાવાએ જોયું, બીજા આંડલું ફૂટી ગયું. બ્રહ્માનંદ સ્વામીને કે આને હટું લાવ્યો મને, નેથી ધક્કો ખડો, ખાવાની ભાન નથી બળી ગયા, એવી હું ભૂખ ફાટી ગઈ હતી. તો અડધો કલાક ખમી નો ગયા, આ અડધું મુંડન, અડધું એમનું હાવું છોપડેલું. આવું કરવાનું? આવું તમે જોયું કોઈ દાડો? કોઈ દી જોવા ન મળે. આમાં ટ્રેનમાં એક દ્રશ્ય જોયું તમે, તમને ખબર, ટ્રેન યાત્રા કરો અમે ઘણા બધા જોડાવો ને, અત્યારથી સાવધાન બની જવું, જરાક ઉતાળ રાખવી અને હાબુ હારે લઈ જ ન જાવો. અમારે આ ફેરી નથી થયેલી વખતે એક દાદા બરાબર હાબુ બરાબર છો પડી અને બરાબર તૈયાર થયેલા અને નાવાની તૈયારી કરતા ત્યાં ટ્રેન ઉપડી, તે હાબુ હતા સડી ગયા ઉપર. એટલે અમે ક્યાંતા આવતા બધી હાબુ નહીં લાવતા હારે એમ, એટલે આ વખતે ઓછો વાંધો આવ્યો હતો. પાછા અમરેલી વાળા કાઢે છે ને ત્યાં ઠામકો ન લઈ જવો એટલે ઝંઝટ નહીં. મુનિ બાવાએ આ દ્રશ્ય જોયું, અડધું મુંડન એમને ભાબુ અને મારા જમે, મુનિ બહુ આંડલું ફૂટી ગયું વિચાર. એટલે પ્રશ્ન કરે, સમજાય? કારણ કે મહારાજની પ્રજાની પ્રતાપની વાતો સાંભળેલી, બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા જો એટલે આ પડી ગયેલી ભગવાન જ છે. પરંતુ આ મનુષ્ય ચરિત્ર જોયું એટલે સંશય થઈ ગયો, આવા ભગવાન ન હોય. વળી મહારાજ હરકું કરવા આટું ફરી વાર બોલે, આપણે કાલે વાત કરી હતી ને કે ગોળ ગોળ તકિયો ફેરવીને મહારાજ ઘા કર્યો અને લીમ તરુ નીચે બરાબર ઢોલિયા પર ગોઠવાઈ ગયો અને તકિયો જયારે ફેરવતા થોડી વાર તકિયા વાળા મહારાજ દેખાણા, પણ થોડીક વાર જ્યાં થાય ને તે સુદર્શન ચક્ર ફરતું દેખાણું અને નિશ્ચિત થઈ ગયો. વળી બે ચાર દાડ અઠવાડિયું થયું ને મહારાજ કે જરાક આવજો ને અમારે રસોડે આટો મારવા. મુનિબો આટો મારવા ગયા, આટો મારવા ગયા ને તો મહારાજ જાતે શાક વઘારતા હતા. પીતાંબર પહેરેલું 5000 કિંમતનું સોનાના તારથી ગૂંથેલું, પણ ચટણીની મુઠ્ઠી ભરી નાખે શાકમાં, પછી પીતાંબર લૂછે આમ. હળદરનો ખોબો ભરી નાખે શાકમાં, વળી પીતાંબર લૂછે અને પીળું લાલ ને જાત જાતનું કરી મૂકેલું. અને આ દ્રશ્ય મુનિ બાવાએ જોયું, એના મનમાંથી આવા ભગવાન અને ભાન બળી છે. અને આને મહત્વ નહીં મળ્યું, આટલું શું આટું, આ તો 5000 પીતાંબર બગાડી નાખ્યું. આપનારાય મૂરખ ને પહેરનારાય મૂરખ કે. અન મુનિ બાવાને સંશય ફરી વાર થઈ ગયો, ઉપડ્યા ક્યાંય ક્યાં આવી ભરાણો, પણ બે ડગલા આગળ વધ્યા ને તો તનકી જાણે મનકી જાણે જાણે ચીતકી ચોરી મહારાજ હું ન જાણે. બૂમ મારી મહારાજ કે મુનિ બાવા જરાક પાછો વાળી તો જુઓ, ક્યાં ભાગ્યા એમ ઘડીકમાં, જરાક શાક તો જોતા જાઓ. મુનિબાએ પાછો વાળી જ્યાં જોઈને મહારાજ દિવ્ય દર્શન થયા અને સીધી સમાધિ, સમાધિમાં અક્ષરધામમાં ગયા તો અનંત મુક્ત વિટાયા થકા સ્વરાડ થકા સિંહાસનમાં બિરાજમાન. પણ પીતાંબર નહીં બદલાવેલું, એનું પહેરેલું હળદર વાળું ચટણી વાળું. મહારાજ કે મુનિ બાવા તમને નથી લાગતો પીતાંબર આપનારે મૂરખ ને પહેરનારે મૂરખ? મુનિ બાવા તો ગોટો વળી ગયા બિચારા, મારાના પગમાં પડી ગયા, પૈસા માફ કરો માફ કરો, કે આમાં કઈ હળ્યો નથી ઉજતી કે. એટલે પ્રશ્ન કર્યો બ્રહ્માનંદ સ્વામીને, મળું આમ થાય છે કે. ઈશ્વર પ્રતાપ જોઈએ ત્યારે નિશ્ચય થાય, માનુષિક ચરિત્ર જોઈએ એટલે સંશય થઈ જાય છે, નો જ થાય એનો શું ઈલાજ છે એમ, કઈક દવા બતાવો. અદભુત પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીને મુનિ બાવાએ પૂછ્યો. પછી એ પ્રશ્નનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ જાજીવાર સુધી વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ, જે ન્યા રહેવા દો, જ્ઞાની ઉત્તર થાય આભાજ હોવા એમ કરીએ. વેદ પુરાણ મહાભારત સ્મૃતિઓ ઇત્યાદિ જે શાસ્ત્ર, તેની વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કયું છે? જે ભગવાન કેવા છે તો ચક્ષુ ઇન્દ્રિય કરીને દીઠ્યામાં આવે છે, યદ કિંચિત રૂપ તે જેવું તેમનું રૂપ નથી, અને શ્રવણે કરીને સાંભળવામાં આવે છે, જે કાંઈ શબ્દ માત્ર તે જેવો એ ભગવાનનો શબ્દ નથી, અને ત્વચાએ કરીને સ્પર્શ કરવામાં આવે છે, જે સ્પર્શ તે જેવો એનો સ્પર્શ નથી, અને નાસિકાએ કરીને સુંઘ્યામાં આવે છે, જે સુગંધ તે જેવો એનો સુગંધ નથી, અને જીહવાએ કરીને વર્ણન કર્યામાં આવે એવા પણ એ ભગવાન નથી, અને મનના સંકલ્પમાં આવે એવા નથી, તથા ચિત્તના ચિંતનમાં આવે એવા નથી, તથા બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા નથી, તથા અહંકારે કરીને અહંપણું ધરાય એવા નથી. જે ભગવાનનો હું છું ને એ મારા છે, એવી રીતે ઇન્દ્રિય અંતઃકરણ ને અગોચર એ ભગવાન રહ્યા છે, અને એ ભગવાનનું જેવું રૂપ છે તેવું બ્રહ્માંડમાં બ્રહ્માદિક સ્તંભ પર્યંત કોઈનું રૂપ નથી, ને જેની એને ઉપમા દેવાય તથા એનો જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી, જે જેને એને ઉપમા દઈએ, અને એ ભગવાનનો જેવો સુગંધ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ નથી, જે જેને એને ઉપમા દઈએ, તથા ભગવાનનો જેવો સ્પર્શ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો સ્પર્શ નથી, જે જેને એને ઉપમા દઈએ, તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી, જે જેને એને ઉપમા દઈએ, અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈનું નથી, જે જેને એને ઉપમા દઈએ, તે સપ્તદ્વીપ ને નવખંડમાં જે જે સ્થાનક છે તથા મેરુ ઉપર ઘણી શોભાયુક્ત બ્રહ્માદિકના સ્થાનક છે તથા લોકાલોકા ચલને વિશે ઘણા સ્થાનક છે તથા ઇન્દ્ર વરુણ કુબેર શિવ બ્રહ્મા એના જે સ્થાનક છે તથા બીજા પણ ઘણા સ્થાનક છે એ સર્વે માયલું એવું એકે સ્થાનક નથી જેની ભગવાનના ધામની ઉપમા થાય અને એ ભગવાનના ધામની વિશે રહ્યા જે ભગવાનના ભક્ત તેને જેવું સુખ છે તેવા બ્રહ્માંડમાં કોઈ સુખ છે નહીં જેની એને ઉપમા દઈએ અને ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો આકાર નથી જેની એને ઉપમા દઈએ કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વે માયિક છે અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે માટે એ બેયને વિશે અતિશય વિલક્ષણપણું છે તે સારું એને એને સાદૃશ્યપણું કેમ થાય. મહારાજ જોરદાર વાત કરે છે. આના બોલનારા કોણ છે? મહારાજ પોતે. શું બોલી રહ્યા છે? મહારાજ કે અમે અમારું ધામ કે મારા મુક્ત એવા અલૌકિક છે કે કેવા છે એમ કેવું હોય તો એની હરખામણીમાં આ બ્રહ્માંડમાં ની અનંત કરોડ બ્રહ્માંડમાં કાંઈ મળે એમ નથી. એવડા મોટા છે એ ભગવાન, એવડા મોટા છે. અને વેદ પુરાણ મહાભારત સ્મૃતિ ઇત્યાદિ બધા શાસ્ત્રોની અંદર એવા જે ભગવાન, કેવા ભગવાન, જે અક્ષરધામના અધિપતિ સર્વથી પર છે એનું વર્ણન કરેલું જ છે. એનો પ્રતાપ ઐશ્વર્ય બધું બતાવેલું જ છે. અને એમ જ કીધું છે કે ભગવાન એવા છે કે જેને કોઈની ઉપમા દઈ શકાય તે એમની. એટલે જ બધા વિચારે વેદાધિક બોલે છે ને, લોકો કહે છે ને, શું કહે છે કે ભગવાન ઇન્દ્રિય અંતઃકરણ કરીને પામી શકાય તેમ નથી. વાત સાચી છે. આ આંખે કરીને ભગવાન દેખાય એમ નથી, આ કાને કરીને શબ્દ સંભળાય એમ નથી. બહુ અલૌકિક છે, મહાલૌકિક છે. પણ મહારાજે પ્રથમના 51માં વચનામૃતમાં વાત કરી. મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણ તમામ માયિક છે, એને કરીને અમાયિક એવા પરમાત્માને હું કોઈ કાળે ન પમાવ્યો. અને મહારાજ કે હું જો પમાય જાઉં ને તો મારી કિંમત ઘટી જાય. માયિક ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા પમાઈ ગયા એ તો કેમ શક્ય બને? મોટા શેઠની મોટી જબર ફેક્ટરી હોય, હવે ગામની અંદર સામાન્ય મજૂરી કરનારો કઈ ખરીદે કે? અને ખરીદે તો એની કિંમત ઘટી જાય ને, કારણ કે કિંમત જ 5-10 અબજ હોય, એ કેમ સામાન્ય ખરીદી શકે? એમ ભગવાન એટલા મોટા છે. એટલે ઇન્દ્રિય અંતકણ સામાન્ય માયાના. હવે એમાંય તે મન જ પોતે સત્વગુણનું, પણ બુદ્ધિ જ માયાની છે, તો કે થઈને પામી શકે? એટલે કોઈ કાળે ભગવાનને આ ઇન્દ્રિય અંતકણ દ્વારા પમાય તેમ નથી. તો પછી દેખાય છે એનું શું કારણ, પમાય છે એનું શું કારણ? તો મહારાજ બહુ સરસ ઉત્તર કર્યો. મહારાજ કે આથી પર આ છે, આથી પર આ, આથી પર આ, આથી પર આ, બધાથી પર અક્ષર, એથી પર પુરુષોત્તમ નારાયણ એ સ્વયં સંકલ્પ કરે. કેવો? હું ભારત વર્ષ અથવા તો મૃત્યુ લોકના માણસને દેખાવ એવો થાવ, સ્વયં સંકલ્પ કરે અને પૃથ્વી પર આવે. યાદ રાખ, સ્વયં સંકલ્પ કરે ને પૃથ્વી પર આવે તોય પણ યાદ રાખજો, દેખાય ખરા ઓળખાય નહીં, દેખાય ખરા પણ ઓળખાય નહીં. બુદ્ધેજના મારે કેટલી તાણી કેટલું ડોસી મને, એલા કઈ પાકું સીધું આપો. અમારી રસોઈ ક્યાં બનાવવા જાવી, તૈયાર રસોઈ આપો. તો કે મને તૈયાર રસોઈ આપવા નવ રાશી હવાર ત્યાં જોઈ, તમારી વાત ઘણા કાલે આવે છે. મહારાજ ક્યાંક ભલા માણ અમારી જેવું કોઈ નહીં આવ્યું હોય, સાચું કહીએ છીએ, અમને તૈયાર રસોઈ આપો. તો તમારી જે વાત હું અહીં તો 5-7 પૂરા આવે છે, મોટી મોટી દાઢીઓ વાળા, ધોળી દાઢી વાળા. મહારાજ કેવા બધા આવ્યા છે પણ અમારી જેવા નહીં આવ્યો હોય. મહારાજને કહે કે તમારે કરતા હારા હારા મોટા મોટા આવી ગયા છે. મારે ઘણું કીધું અમારી જેવા નહીં આવે, અમારી જેવા નહીં, પણ તોય આપ્યું. અને એનું કારણ શું? મળ્યા પણ ઓળખાણા નહીં. એટલે મહારાજ કેવી વાત કરી? મહારાજ કે એવા પુરુષોત્તમ નારાયણ દયા કરીને સ્વયં જીવનને હું ઓળખાવ એવો ભાવ કરીને પૃથ્વી પર પધારે, અને પછી એવા ભગવાનનો મહિમા સંત સમાગમથી જીવાત્માને જયારે સમજાય છે ત્યારે એના માયિક ઇન્દ્રિય અંતઃકરણ માયિક થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે. દિવ્ય જયારે થાય ને ત્યારે દિવ્ય એવા પરમાત્મા પામી શકાય છે. મહારાજ બહુ સરસ વાત કરે છે. મહારાજ કે ભગવાન એવા છે, આ જીવને હુકામ સંશય થઈ જાય છે. વાત એ છે કે ભગવાનના માનસિક ચરિત્ર જો હુકામ સંશય થઈ જાય છે તો ભગવાન બહુ જ મોટા છે. જીવની કેપેસિટી બહારની વાત છે. ભગવાન બુદ્ધિના પકડમાં આવે એવા નથી, બુદ્ધિના નિશ્ચયમાં આવે એવા ભગવાન નથી. બુદ્ધિ એને ઓળખી શકે તેમ નથી, મન એનું મનન કરી શકે તેમ નથી, ચિત્તના ચિંતનમાં આવે તેમ નથી. બહુ જ મોટા, બહુ જ મોટા, બહુ જ મોટા છે. એવડા મોટા ભગવાન, એનું ધામી એવું છે, એના મુક્તો એવા છે, બધા જ મહાલૌકિક છે. નતર જીવે કાંક સાંભળ્યો આની જેવા ભગવાન હોય એમ, પણ એવી કોઈ વસ્તુ જ નથી ભૂમા આ પૃથ્વી ઉપર કે એમ કહીએ કાંક ભગવાન આની જેવા છે. ફલાણા રાજા જેવા ભગવાન હોય તો ઓળખી લે. નિજાને નતું કીધું ભાઈ સાહેબ એક વાર ભૂલો ખાઈ ગયો કે હામી તે દર્શન દેવા આવ્યા હતા તો ઓળખી ન હોય ગયો. દ્વારકામ જઈને કીધું ને એ ફરી વાર મળે તો ઓળખું કેમ, તો કે ચિંતા કરી માં તને હિમાલયમાં જેવા સ્વરૂપમાં મળ્યા તને એવા સ્વરૂપમાં દર્શન દે. એમ અહીંયા મહારાજ એ જ વાત બતાવી રહ્યા, અમારી ઓળખાણ જીવને થાવી કઠણ છે, મહાલૌકિક છે. મહાલૌકિક હોવાને અલૌકિક હોવાને કારણે જીવ એ વાત સુધી પહોંચી શકતો નથી. એને નક્કી કરેલું હોય, જીવનું કેપેસિટી પ્રમાણે નક્કી કરે ને, માણસ કેપેસિટી પ્રમાણે નક્કી કરે. એને નક્કી કરેલું હોય કે આટલું આટલું આમ હોય તે ભગવાન એમ, પણ ભગવાન થી તો બહુ એથી પર નીકળે, બહુ પર નીકળે. કારણ કે જીવાત્માને પાછી તકલીફ ક્યાં થાય, તો પુરુષોત્તમ નારાયણ ઓળખવાની વિશેષ કરીને વાત છે. મારે કે વેદ પુરાણ શાસ્ત્ર તમામમાં પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું વર્ણન છે. એ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થયેલી છે. એવડા મોટા ભગવાન એને કોઈ બીજા સાંભળ્યું નથી, ઐશ્વર્ય પ્રતાપી એવા સાંભળ્યા નથી. અને એ ભગવાન જયારે ભેગા થાય અને એ પાછા દિવ્ય ચરિત્ર કરે તોય આંબી ન શકે, માનું ચરિત્ર કરે તોય ન આંબી શકે. કારણ કે ભગવાન બે અમાપ કરે, દિવ્ય ચરિત્ર કરે ને તોય અમાપ કરે, માનુષિક ચરિત્ર કરે ને તોય અમાપ કરે. દિવ્ય ચરિત્રમાં ભૂકા કાઢે, માનુષિક ચરિત્રમાં ભૂકા કાઢે. મહારાજે કરિયાણા ગામમાં નહીં બે ચરિત્ર એક હારે કર્યા. મીણબાઈ ને ગયા બાબો સાહેબ પકડવા આવવાનો, બીક બહુ લાગે કે હંગરી દો ને. કે મીણબાઈ કે ક્યાં હંગરવા, ઘરમાં કઈ છે નહીં, તો ડામસે નીચે હંગરવા, માથે બધા ગોદડા બધું ઢાંકી દો કે ડામસે મને હંગરી દો. હવે મીણબાઈ મહારાજ આવ્યા છે તેથી જ આવેલા, આખા ગામને ભેગું કરું, અમારા ભગવાન આવે છે, અમારા ભગવાન આવે છે કે મારે તમે દર્શન કરો આવજો. હવે ભગવાન એના આવ્યા અને એ ત્રુજે આખા, અમને જલ્દી હંગરી દો, જલ્દી હંગરી દો. પેલા ખાનગી ખાનગી કહેતા મીણબાઈ ને, મને હંગરી દો ને બીક લાગે છે કે બાબો સાહેબ આવશે, હંગરી દો ને બીક લાગે છે. પછી મીણબાઈ વ્યવસ્થા કરતા ત્યાં જોરથી મેળ્યા કહેવા, એટલે બધા સાંભળે આમ, એટલે બાબો સાહેબ આવવાનો, બીક બહુ લાગે, ક્યાંક હંગરી દો ને, ક્યાંક હંગરી દો ને. મીણબાઈ થોડીક શરમ તો આવી, પણ હંગરી દીધા ડામસામાં. ડામસા હંગર્યા ઉપર ગોદડા ને આ તે બધું નાખ્યું, પણ પછી તો એટલા બધા ધ્રુજ આખો ડામસો લાવે અને અંદર પીડા પીડા પાછ રાડ્યું નાખો, બાબા સાહેબ આવશે અમને પકડી લે હતો, હું દિશા થા અમારી, અમને પકડી લે હતો. પછી મીણબાઈ થી ન રહેવાનું. મીણબાઈ કે ક્યારના હું માનુષ ચરિત્ર કરો, તમારા મનમાં એમ થાય મને સંશય થાય, આ સંશય થાય એમાંની મીણબાઈ નથી. અને આવા માનુષિક ચરિત્ર કરો મને જ કઈ નથી, આ પણ આખું ગામ ભેળું થયું, આ બધા નાનલા ફૂટી જાય, મને નીકળો બારા, કોણ છે તમને મારનાર? આ બ્રહ્માંડમાં ની અનંત કરોડો બ્રહ્માંડમાં ધાર્યું બધું તમારું થાય છે, અને તમે ધારો એમ બધું થાય, આમ ધ્રુજો છો. અન મહારાજ બધા ગોદરા ગાડલા માથે તું ડામેશન માર્યો, ધક્કો સલાંગ મારી નેઠા ઉતર્યા. મહારાજ કે મીણબાઈ હું વાત કરો છો, અમે આટલા બધા સમર્થ છીએ કે અમને ક્યાં ખબર હતી આવી કઈ, કેમ બધા બુકા કાઢ નાખી એમ છે, અનંત કરોડો બ્રહ્માંડમાં અમારું ધાર્યું થાય, અમને ખબર નતી. હવે જોઈ લો બાબો સાહેબ ક્યાં છે, કે આજ એની માની છઠ્ઠી નું ધાવણ ન કઢાવી નાખો કેજો મને. કે અને બોલતા મહારાજે કેડે ઢાલ બાંધી, કટાર બાંધી, પછી ઢાલ લીધી, હાથમાં તલવાર લીધી અને નીકળ્યા બાર. મીણબાઈ કે મહારાજ ને કે મહારાજ હું હાંભેલું લઉં છું, જોઈ લઈ હવે કે બાબો સાહેબ હું કરે. અને એ બધા નીકળ્યા બાર આવો, સામેથી બાબો સાહેબ આવતો હતો, તો મહારાજે બાબાને એવો પ્રતાપ દેખાડ્યો, પોતાનો પગ જમણો જ્યાં પછાડ્યો ને આખું બ્રહ્માંડ ડોલાયું, ખળભળાટ મચાઈ દીધો. અને હજારો ને લાખો સૈન્યની મધ્ય મહારાજ હાલ્યા આવે છે, એવું દિવ્ય દર્શન થયું. અન બાબો સાહેબ ઉભી પૂછડીએ ભાગ્યો, જોઈ ગયો, પછી મારી સામે કોઈ દેવો નથી. હવે બે ચરિત્ર ભેળા ભેળા કરે, એટલે માનુષિક ચરિત્ર કરે ત્યારે ભૂકા કાઢે, ત્યારે કોકનું ચહકાવી દે, દિવ્ય કરે ને ત્યારે કોકનું ચહકાવી દે. એટલે એમ કહ્યું, બહુ વાત સરસ મહારાજે કહી. અને સ્વામી વાતમ પણ લખ્યું, સ્વામી કહે આજ ભગવાનના હરિભગત કરતા સાધુના કરેલા સત્સંગી જાજા છે. મહારાજ ને કરેલ એનો મતલબ શું થયો? ભગવાન કરતા સાધુના સત્સંગી જાજા છે એનો અર્થ ઘણી ફેર શું કરે ખબર, ઘણા કે જોયું જોરદીધન પોતાના, પણ એમ નથી. સ્વામીનો કહેવાનો મતલબ એવો છે કે મહારાજ પ્રગટ હોવા છતાંય પણ મહારાજના અવલંબન કરીને ઓળખાણ કરી એના કરતા સાધુના અવલંબન કરીને ઓળખાણ થવા જાજા. શું કામ, મારા તો દિવ્ય ચરિત્ર કરે ત્યારે નિશ્ચય થાય ને ભગત થઈ જાય, માનુષિક ચરિત્ર કરે ને તો કંઠી તોડીને વ્યાતો થાય. જયારે સાધુના માધ્યમથી જો નિશ્ચય થાય ને તો બધું દેખાડ દે, જો ભગવાન આવું ચરિત્ર કરશે ને આવું કરશે ને આવું કરાય. એ બધા જ પ્રકારના ચરિત્રો કરે, અન્વયપણું, વ્યતિરેકપણું, કરતાપણું, અકર્તાપણું, સગુણપણું, નિર્ગુણપણું, બધું દેખાડી દીધું હોય પછી પોહા એવા સંશય કરે ને. વજીબાઈ ક્યાં થયો સંશય? એનું કારણ શું? એનું કારણ શું? એને સંત સમાગમના માધ્યમથી ભગવાન સ્વામીને ઓળખાણ હતા, બાકી ભેગા ન થયા. મહારાજ સ્વયં પડાવવા માટે ગયા, નિશ્ચય તોડાવવા માટે ગયા, પણ તૂટ્યો નહીં. એટલા માટે મહારાજ કહે, પ્રથમના એકાવનમાં અમે આ બ્રહ્માંડમાં આવીએ અમારા સંતના સમાગમના માધ્યમથી જીવને નિશ્ચય થાય, ઇન્દ્રિય અંતકરણ અમાયક થઈ જાય, પછી એને કોઈ દિવસ સંશય થાય નહીં, અને ઇન્દ્રિય અંતકરણના માધ્યમથી અમારું સ્વરૂપ ઓળખાઈ જાય. અહીંયા પણ મહારાજ એવું જ કંઈક કહી રહ્યા છે. મહારાજ કે અમે મહાલૌકિક છીએ, અમારી ઉપમા કોઈને દઈ શકાય તેમ નથી. અમે અતિશય વિલક્ષણ છીએ, કોઈને હારે અમારી હરખામણી થાય તેમ નથી. તે સારું, એને ને એને સાદૃશ્ય પણ કેમ થાય? એને ને એને એટલે ભગવાનને અને બીજા માયિક પદાર્થને સાદૃશ્ય પણ કેમ થાય? મને હરખામણી કેમ થાય? એ બેને હેત ક્યાંથી થાય? અથવા તો એ બુદ્ધિ, માયિક બુદ્ધિ, અમાયિક એવા અમે, તે અમને ક્યાંથી પામી શકે? બંનેની વચ્ચે અંતર બહુ છે. મહારાજ વાત કંઈક જુદી કરવા માંગે છે. હા, મુનિબાવાને શું કામ સંશય થાય? માનુષિક ચરિત્ર ભગવાન કરે ત્યારે સંશય થાય. એટલે મુનિબાવા એવું કેવા કંઈક માગે છે કે આવું માનુષિક ચરિત્ર ન કરતા હોય તો સંશય તો ન થાય કોઈને. આ બબે ફેરી ગોથલું ખવડાવી દીધા, અડધું મુંડને ખાધું, પીતાંબર બગાડ્યું, તો મારે સંશય થઈ ગયો, આવું ન કરતા હું વાંધો. એટલે ભગવાન એવું કંઈક કહેવા માગે છે કે અમે મનુષ્યચરિત્ર કરીએ એની પાછળ પણ કાંઈક રહસ્ય છે. મનુચરિત્ર ન કરીએ તો જીવ અમારી પાસે આવી જ ન હગે, કારણ કે અમે આવા છીએ. આગળ બતાવ્યા એવા છે, આ બ્રહ્માંડમાં ને અનંત કરોડો બ્રહ્માંડમાં અમારી કોઈની ઉપમા ઘટે નહીં, અમારી સાથે કોઈની સરખામણી થાય નહીં, આવડા મોટા છીએ, જેને કારણે જીવ અમારી નજીક આવી શકે નહીં. જેમ મનુષ્યને કહીએ છીએ આ માણસ ભેંસના જેવો છે, કે સર્પ જેવો છે, કે ચરકલા જેવો છે, ગધેડા જેવો છે, કૂતરા જેવો છે, કાગડા જેવો છે, હાથી જેવો છે, એ ઉપમા મનુષ્યને સંભવે નહીં. ભલે બોલી પણ કઈ માણસ એવો કહેવાય? ન કહેવાય. કેમ? જે મનુષ્ય થકી એ બીજા જે સર્વેથી વિજાતીય છે, અને મનુષ્ય મનુષ્યમાં પણ અતિશય સાદૃશ્ય પણ નથી, જેની ઉપમા એમ દઈએ જે આ તે આ જેવો છે, અને જો તે જેવો જ હોય તો તેની ઓળખાણ કેમ થાય? માટે મનુષ્ય મનુષ્ય સજાતીય છે, તેની વિશે પણ સાદૃશ્ય પણ અત્યંત છે નહીં. જુઓ ને, આ ભગો મૂળો બે સગા સરખા કહેવાય છે, પણ જાજા દિવસ ભેગા રહીએ તો ઓળખાય જાય છે આ ભગો છે ને આ મૂળો છે. માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કેમ? આપણે સભામાં ભગો મૂળો બેઠા છે બે, મુકેશભાઈ ને મહેશભાઈ. હું તો લગભગ 3-4 વર્ષથી ઓળખું તો હજી બેન ઓળખતો નથી. 4 વર્ષ ભેગા રે, મારે પૂછવું પડે તો મહેશભાઈ કે મુકેશભાઈ, પણ એને આ વારે રહેતા ઓળખતા છે, એના છોકરા તો ઓળખતા જ હોય ને. મને કહેતા કે મારો નાનો છોકરો જ ક્યારેક ક્યારેક ભૂલી જાય છે કે આ પપ્પા એવા કાકા એવા, કારણ કે ઓછો ટાઈમ ભેળો રહેશે ને, એટલે નાનો છે એટલે રાજો ભેળો રહે પછી ઓળખી જાય, કારણ કે કાંઈક વિલક્ષણતા હશે, કાંઈક થોડો ઘણો ફેર હશે એમ. એને મને ફેરફાર તો કીધો, પણ પછી એ મારે ફેરફાર યાદ રાખો ને કે એ ફેરફાર કોનામાં છે એમ. કે મને કીધું છે એને કે આમ કાંક છે જરાક, પછી મારે એ પાછું એ યાદ રાખો ને કે મહેશભાઈમાં છે કે મુકેશભાઈમાં છે. હવે એ મને પાછું ભૂલાઈ જાય છે. મહારાજ કે ભગવાન મૂળો એક સરખા છે. મહારાજની વાત છે ને, વાત કરીને પદ્ધતિ આમ સીધી સીધું ન કહી દે, આમ થોડુંક લાંબુ તો કરે. બાપુજી એને જ કરતા એ પ્રવચન કરે ને તો છેલ્લે વળ નીકળે, તે તો અડધા ઊંઘી જાય ને અડધા વયા જાય બિચારા. શ્રીજી મહારાજ એવું જ છે, કારણ કે એ પરંપરા એ ને, એ સીધી વાત ન કરી દે કઈ. એક ભગત મને કહેતા, મને કે બાપુજી આમ કેમ લાંબી વાત કરે છે? મેં કીધું કે એની વાત નથી, ત્યાંથી અમારે પહેલે થયેલું આવે છે. મેં 54 વાંચજે તું કેટલી લાંબી વાત કરે છે. બાપુજી એટલી બધી ક્યાં કરે છે? તો અડધી જ કરે છે લાંબી. નથી આને સીધું કહેવાનું, તો માનવ ચરિત્ર ની અંદર જીવને સંશય થઈ જાય, ન થાય એનો શું ઉપાય? પણ મારે કેટલું લાંબુ કર્યું, એટલું બધું લાંબુ કરે, એટલું બધું લાંબુ કરે, પછી જીવને કોઈ સંશયનો વિકલ્પ ન રહે, એટલું લાંબુ કરી દે. એ કે વાત બાકી જ ન રાખે, કે પોઈન્ટ ચર્ચવાનું બાકી જ ન રાખે. એટલે મહારાજ પોઈન્ટ ચર્ચી રહ્યા જો અહીંયા. મારે કે ભગવાન મૂળો બે ભાઈ છે, હરખા જ છે, એ ખરખા તોય પણ ઘણો સમય આરે રહે તો ઓળખાય જાય એમ. જે આ ભગવો છે ને આ મૂળો છે, માટે જો વિલક્ષણતા ન હોય તો ઓળખાય કે, માટે મનુષ્ય મનુષ્યમાં પણ અતિ સાદૃશ્યપણું નથી, તો માયિક અમાયિકને વિશે સાદૃશ્યપણું કેમ આવે? તમે પ્રશ્ન યાદ રાખજો ને, તો તમે પ્રશ્ન ભૂલી જાઓ, જવાબ પાસે પહોંચ્યો તો પ્રશ્ન હું તો એમ ભગવાનના માનસિક ચરિત્રમાં કેમ સંશય થઈ જાય છે? ભગવાન નિશ્ચય થયા પછી એ પ્રશ્ન છે. હવે મહારાજ એમ કહે છે કે મનુષ્ય મનુષ્ય ખરખા ન હોય તો ભગવાનને મનુષ્ય બે એક તો ખરખા ક્યાંથી હોય, એનું સાદૃશ્ય પણ કેમ આવે? ન જ આવે. જેની ઉપમા ભગવાનને દઈએ તથા ભગવાનના ધામને દઈએ, કાજે એ ભગવાન છે તે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર છે એમ સર્વે શાસ્ત્રમ કહ્યું છે. તે ભગવાન જયારે જીવને પોતાનું દર્શન દેવાને ન ઈચ્છે ત્યારે તો આવી રીતે દિવ્ય રૂપ અગોચર થતા પોતાના અક્ષર ધામને વિશે રહ્યા છે. અહીં બહુ સરસ વાત કરી, અગોચર ખરા પણ ક્યાં સુધી પોતે ન ઈચ્છે દર્શન દેવાને માટે ત્યાં સુધી અગોચર રહે, પોતાના ધામની અંદર સ્વરાડ થકા બિરાજમાં રહે છે. અને એ ભગવાન મહારાજ ધીરાજ છે ને દિવ્ય મૂર્તિ એવી જે દિવ્ય રૂપ એવી જે અસંખ્ય સમૃદ્ધિ તથા અસંખ્ય પાર્શ્વ તેણે યુક્ત છે ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે, જેમાં લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય, ભગવાન બહુ જ મોટા છે, એ પોતે ઈચ્છા કરે ન કરે તો એના દર્શન શક્ય નથી. એ આ ઇન્દ્રિય અંતઃકરણ દ્વારા એના કદી દર્શન ન થાય, પોતાના ધામમાં સ્મરણ થતા બિરાજમાન હોય તો એ સ્વયં સંકલ્પ કરે તો જ દર્શન શક્ય બને. કારણ કે ભગવાનની મોટોપજ એટલી બધી છે કે જીવ ત્યાં પહોંચી ન શકે. એ રાજા ધીરા છે, અસંખ્ય સમૃદ્ધિ અસંખ્ય પાર્શ્વ તેણે યુક્ત છે ને અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. જેમ આ લોકમાં કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય, તેનું સૂર્યના ઉદય અસ્ત સુધી રાજ્ય હોય, અને તે જ રાજા પોતાના તપને બળે કરીને દેવતાના જેવા ઐશ્વર્યને પામ્યા હોય ને સ્વર્ગ મૃત્યુ અને પાતાળે ત્રિલોકીના રાજને કરતો હોય, જેમ અર્જુન હતા તે એને એ દેહ કરીને સ્વર્ગને વિશે ઇન્દ્રાસનની ઉપર કેટલાય વર્ષ સુધી રહ્યા, તથા નૃહુષ રાજા પણ ઇન્દ્ર થયો હતો, એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા તેને ઘેર જેટલા ગામ છે તેની ગણતી થાય નહીં, એ તો અસંખ્ય છે, તથા ગામ ગામના જે પટેલ તેની પણ ગણતી થાય નહીં, અને તે ગામ ગામના અસંખ્ય પટેલ તેના દરબારમાં અરજ કરવા આવતા હોય, અને તે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહીં. હું કીધું રાજાની મોટી બતે, આવડો મોટો રાજા હોય એની પાસે સંપત્તિ ધન દોલત એના ગામ એની કઈ ગણતરી ન થાય, એટલો મોટો રાજા ચક્રવર્તી રાજા એટલો મોટો રાજા હોય. તેમ એક ચક્રવર્તી રાજાની ગણતરી ન થાય, નતર હોય ચક્રવર્તી તો પૃથ્વીનો જ હોય ને, બહુ મોટો સ્વર્ગ સુધી જાય તો એની ગણતરી ન થાય. તેમ એ ભગવાન, ક્યાં ભગવાન? અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ. તે ભગવાન અસંખ્યાત અસંખ્ય કોટી જે બ્રહ્માંડ, અસંખ્ય અને પાછા કોટી અને પાછા બ્રહ્માંડ, ત્રણ આંકડા વિચારીજો ભગવાનની મોટે ફમે જોઈ તો. એક તો અસંખ્ય એટલે ગણતરી ન થાય, એટલા શું ગણતરી કોની ન થાય? એક બે ત્રણ ની, કરોડોની ગણતરી ન થાય. આમ કેટલા કરોડ એ ન કહી શકાય, એટલા કરોડ અને પાછા એ ગામની બ્રહ્માંડ, બોલો અસંખ્ય કરોડ બ્રહ્માંડ, બ્રહ્માંડરૂપ ગામ તેના રાજાધીરા છે, એ બધા બ્રહ્માંડોના એ રાજા છે. અને બ્રહ્માંડરૂપ જે ગામ, આમાં બે વાત સિદ્ધ થાય, એક તો મહારાજનું માનસિક ચરિત્ર જોઈને સંશય ન થાય એ ફિટ થઈ જાય, બીજા નંબરમાં મહારાજની મોટપ સમજાઈ જાય, જ્યાં ત્યાં ઠીક પડે ને આપણું મન ખેંચાઈ જાય છે ને આમાં સમજાઈ જાય. મહારાજ પોતે બોલે છે એટલે કે આપણને શું મળ્યું છે, આપણને મળેલા ને આપણને કિંમત જ નથી, સમજે, આપણને મળે ને આપણની કિંમત નથી, એટલે થોડા ઢીલા પોચા થઈ રાખી. મહારાજ શું કહેવા, બરાબર કાન ખુલીને સાંભળજો, ભગવાન અનંત કરોડો બ્રહ્માંડ રૂપ જે ગામ એ તમામના રાજા છે, અને બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ, તો પછી બ્રહ્માંડના મુખ્ય પટેલ છે, સરપંચ નો હોય, હવે પેલા પટેલની પદ્ધતિ, તો સરપંચની પટેલ પદ્ધતિ આવી, એમ એ બધા બ્રહ્માંડની અંદર પટેલિયા છે, એટલે સરપંચ છે. કોણ છે પટેલ? છે તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ. બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે. બોલો કોણ છે પટેલ? બ્રહ્મા વિષ્ણુ શિવ, એ શું છે? બ્રહ્માંડ બ્રહ્માંડના પટેલ છે, એટલે બધા ગામના એ સરપંચ છે. અને ભગવાન કોણ છે? અક્ષરધામના અધિપતિ વડાપ્રધાન છે. બોલો, હું નથી કહેતો, મહારાજ કહે છે. ઘણા કહે ને કે મહારાજ શિક્ષાપત્રીમાં લખ્યું શિવ ને નારાયણ બેનું એકાત્મ પણ જાણવું, એમ શિક્ષાપત્રીમાં લખ્યું છે. તો એનું પછી કેમ સમજવું? વેદ ની અંદર પ્રતિપાદન થયું છે, પણ આનું કીધું એ નારાયણ એટલે વિષ્ણુ નારાયણ નહીં કે પુરુષોત્તમ નારાયણ, એ બી નું એકાત્મપૂર્ણ સમજવું. આનું નહીં, આનંદ ક્યાં મેળ પડે? મારે કે સાદૃશ્યપણું થાય એમ જ નથી. અમારે અરે કોઈનું સાદૃશ્યપણું શક્ય બને તેમ નથી. એમ એક ગામમાં એક પટેલ મોટો હોય તેને તે ગામની સર્વે પ્રજાતિ આવી નમે. હું કીધું એ ગામના પટેલ હોય એને આખી ગામની પ્રજા નમતી હોય, આજીજી કરતી હોય, ને આજ્ઞામ રહે, એ પટેલ ની આજ્ઞામ રહે, ને તે પટેલ રાજાને નમે. એ પાછો પટેલ ક્યાં નમે? રાજા નમે. તેમ બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ તે મોટેરા છે, ને બીજા જે બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ તે એ સર્વે એને ભજે છે. જો એ બ્રહ્માંડના પટેલ છે. કોણ? ત્રણ પટેલ યાદ રહ્યું તમને નામ? બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને એને ભજે છે કોણ? દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ. એટલે નથી કહેતી તો દેવના દેવ છે ભાઈ, સાચી જ વાત છે. દેવના દેવ એમ કેમ ના પાડી છે? સમજણું? કારણ કે દેવ એને ભજે છે. પણ એ દેવ ક્યાંના છે? અક્ષરધામના છે. આ બ્રહ્માંડના, આ બ્રહ્માંડના દેવ છે. અને આ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ત્રણેય આ બ્રહ્માંડના પટેલ, એટલે મોટેરા છે. ઓલા બધા નાના છે, આ બધા સભ્યો છે ઓલા બધા. અને એના પ્રમુખ છે. પણ શાના પ્રમુખ? ગામની સમિતિ નો, હા, તાલુકા નહીં, એમાં પાછી વિરાટ છે. જિલ્લા નહીં, એમાં પ્રધાન પુરુષ છે. રાજની નહીં, એમાં મહાપુરુષ છે. દેશમાં તો છે મહારાજ, વડાપ્રધાન. તો વાત સમજાય છે, ગળાએઠે ઉતરે છે. આમાં બે વાત સમજો. બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બ્રહ્માંડના પટેલ્યા છે, બધા એને ભજે છે. એને ભજીને એની પાસે સામર્થ્ય લે છે, પછી બધે વાવરે છે. અને તમે ડરો છો, એ કોણ છે? બધા ઈજ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશને જે લોકો ભજે છે એને તમે ભજો છો પાછા, નથી ભજતા. હમણાં તો બોલો એકાદશી નો અમથા નવ દાડા ઉપવાસ કરે, જીવની દિશા તમે જુઓ. હે, નવ દાડા ખેંચે, એના કરતા કે એકાદશી રીજન બાપા તારું કામ થઈ જાય. પણ ન સમજાય જીવ, અવળાય નો કોઈ પાર નથી. બીજાની તો ઉપાધિ નથી. હરિભગતે પમદી આવ્યા હતા, મેં કે કઈ બાજુ તો કાંઈ છે ને મારા, એટલે આવ્યા કે દર્શન કરવા, થોડેક દૂર છે કે ને દર્શન કરવા આવ્યા હતી. અમે એમ ના માય બીજા હાલી ના આવે ને, હુકામ તૂટતા છે, હુકામ મરતા છે કારણ વિના. જીવની જીવને ક્યાં સમજ પડે છે? અને આ મહારાજના શબ્દથી કહું છું, એટલે આપણે માથે કાંઈ નથી આવતું, આ બધું મહારાજ પાસે જાય છે. મહારાજ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બધા ભજે છે. બોલો, દેવ દૈત્ય મનુષ્ય ઋષિ પ્રજાપતિ એને ભજે છે, ને આજ્ઞામ રહે છે એની આજ્ઞા રહે છે. કોની? ને બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાન પુરુષોત્તમ ને ભજે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે કોને ભજે છે? ભગવાન પુરુષોત્તમ ને આજ્ઞામ વર્તે છે. તે બ્રહ્માંડ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ ને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે. જે હજી તમને એક વાત કહું, હજી આમાં છે ને સ્થૂળ ભાવથી મહારાજ વાત કરી. મહારાજ એમ થયું કે હવે વધારે નથી કહું, નહીતર કોઈ ખમી નહીં હગે. મહારાજ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પુરુષોત્તમ ને ભજે છે, પણ હકીકત ઈ પુરુષોત્તમ ને ભજતા નથી, પુરુષોત્તમની સામર્થ્યને જ ભજે છે. યાદ રાખજો, પુરુષોત્તમની સામર્થ્યને જ ભજે છે, કારણ કે એનું ભજન વિરાટની ઉપાસના છે ને. એને ક્યાં પુરુષોત્તમની ઉપાસના છે? એ તો વિરાટને ભજે છે. પણ એ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય હોવાને કારણે પુરુષોત્તમને ભજે છે એવો શબ્દ વાપરી. એને ક્યાં બીજા એટલું બધું ભાગ્યતા કે પુરુષોત્તમને ભજે? એટલા બધા નિશિબ કહેવાને એને, તે પુરુષોત્તમને ભજી શકે? એ તો વિરાટને ભજે છે. વિરાટને એવા ક્યાં મોટા ભાગ્યતા પુરુષોત્તમને ભજે? વિરાટે પ્રધાનને ભજે છે. અને પ્રધાનને એવા ક્યાં મોટા ભાગ્યતા કે પુરુષોત્તમને ભજે? એ તો મહાપુરુષને ભજે છે. અને મહાપુરુષ પછી લિંક લાગુ પડે એ પુરુષોત્તમને ભજી શકે. બોલો. અને આપણે સીધો ડાયરેક્ટ સંબંધ, ડાયરેક્ટ સંબંધ. પણ હકીકત હું થયું તમને કહું, આપણા મનમાં શોક કેમ વર્તે? હાદુ દ્રષ્ટાતા તો સમજે. એક અબજોપતિ કોઈ માણસ છે, એનો દીકરો છે 6-1 મહિનાનો, અને બહુ મોટો માણસ, બહુ મોટી ફેક્ટરી, અને એક બીજું એનો મુખ્ય મેનેજર છે. એને 2 લાખ રૂપિયા મહિનાનો પગાર છે. ઓલો તો મહિને 2 કરોડ રૂપિયા કમાય છે, 2 લાખનો પગાર છે. પછી આખો કામનો બોજ એની પર નાખી દીધો છો. લઈ સાઈનો ઈ કરે, ચેકમાં સાઈન ઈ કરે, સોદા કરો ઈ કરે, બધું ઈ કરે. અને શેઠનો છોકરો 6 મહિનાનો છે, એની સાઈન હાલે શેઠના છોકરાની? હે, શેઠનો છોકરો ક્યાંય સોદો કરવા જાય? એના ઉપર કઈ બોજો ખરો? એની ઉપર કાંઈ નહીં. એટલે એ સામાન્ય લાગે, મેનેજર એટલે જબર લાગે ને એની પાસે ગાડી, ઈ સાઈનો કરે, ઈ ચેક પાસ થઈ જાય, ઈ સોદો કરી માન્ય થાય, બધું થાય. અજ્ઞાત માણસ જેને જ્ઞાન નથી એના મનમાં જરાક એમ થઈ જાય કે આ હા 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 હું કહેવાય, એમ શું થઈ જાય, આ શું કહેવાય, આ તો ગજબ કહેવાય, એમ આ તો ગજબ કહેવાય, આટલી બધી સામર્થ્ય ની. પણ એને બિચારાને ખબર નથી સામર્થ્ય છે, સામર્થ્યની મેનેજરને દેખાય છે, એટલી છોકરાને દેખાતી નથી, કારણ કે છ મહિનાનો ગગો છે એટલે એની સામર્થ્ય જણાતી નથી. ઓલો તો ભાઈ સાહેબ છે એટલે એની સામર્થ્ય જણાય, સામર્થ્ય જણાય, બધા ન્યા ઝૂકવા માંડે, જી હા કરવા માંડે. પણ ઈ 2 લાખનો જ પગારદાર છે, ઈ ફેક્ટરીનો માલિક નથી, ઈ સંપત્તિનો માલિક નથી. આ દ્રષ્ટાંત તમને સમજાય છે? એમ આપણે 6-6 મહિનાને ગગાય છીએ શેઠના દીકરા, અને આ બધા શું છે, મેનેજર પદ ઉપર છે બધા, અને મેનેજર હોવાને કારણે એનો પ્રતાપ ને એની સામર્થ્ય બહુ દેખાય એટલે લોકો ખાંગા થઈ જાય, આમ જોયું આમ થયું, જોયું આમ થયું. પણ એને ખબર નથી શેઠાર જો અબોલા થયા હોય ને તો ઢેબરા અભડાઈ જાય ને બિચારા, એટલે શેઠ ની જી હા જ કરે. એ તો બિચારો કારીગર હોય ને એને ખબર ન હોય ને, એ કારખાને બહાર ન નીકળ્યો હોય એટલે આમ કટિંગ આપવા જાય ને તો ઓલા આમ હીરો ઘા કરે, નિજા નહીં હાલે, તરખું હિરકું કરતો હોય, એમ ઓલો ફળફડે હોય એમ થાય, માળો આને કેવો જલુસો, એમ આને આમનો વટ કેવો પડે. પણ એને બિચારાને ખબર નથી એ હુકામ ફફડાવે છે અને હુકામ તને વઢે છે, ન્યા એને ન્યા ઉપર જાય ને તેને ભૂકા કાઢ નાખે. ઈ આ તને શેઠ લાગે છે પણ ઈ પાછો જયારે બિચારો પેઢીમાં જાય ને ત્યાં ગાય જેવો થઈ જાય, અને આ તને જેટલો વટે એટલો ન્યાય ખમીને આવ્યો છે, અને એવું ન બને. ઈ પેઢીમાં ગયો ન્યા બરાબર લીધો ઉધડો, અને ઈ પાછો આવે ને એમાં કોઈ ઘીરો દેખાડો ને તરખુણી બરખુણી આમ ખાંગુ બાંગુ થયું હોય તો ભૂકા જ કાઢ નાખે ને, કારીગર ને દુઃખ લાગી જાય કે હા એટલો બધું વીટું આમ હોય. પણ એનો વાંક નથી, ઉપરથી બીજા ભૂકા કાઢ્યા છે. પણ જ્ઞાન નો એટલે મનમાં એમ લાગે આને જલસા જે માળને કઈ ખુરશી પર બેહવું, ટેબલ ઉપર પગ મૂકવા અને આપણને લદબદાઈ રાખે, એ તો જ્ઞાન નથી. એટલે એનું મન જાણે છે કામ લદબદાવે છે એમ ભક્તો. આ બધાને આગળ આપણે હાથ જોડીને ઉભા રહીએ છીએ પણ એ આપણને ખબર નથી, એ બધા પુરુષોત્તમ નારાયણ આગળ હાથ જોડીને જી હા કરે, જેમ તમે કહો એમ કરીએ. મારા જો જરાક કડક થયા હતા 19-13માં તો કાળ ને મહાકાળ હાજર થઈ ગયા, કૃપાનાથ શું કરીએ, આપ કોઈ કરીએ, આજ્ઞા કરો. એ તો સારું થયું મહારાજ આજ્ઞા ન કરી, કરવાના જ હતા. ઉપકાર માનજો મુક્તાનંદ સ્વામીનો, મીડા દંડવડ કરો મહારાજ ને કે મહારાજ એક પણ શબ્દો જો બોલો તો અમારા સર્વે પરમહંસના સોગંદ છે, કે મહારાજ જીવ તો બિચારા અજ્ઞાત છે, આ બ્રહ્માંડમાં અજ્ઞાત આત્મા એને બિચારાને જ્ઞાન નથી એટલે અમને માર માર્યો, એને કૃપાનાથ એને અમારો અપમાન કર્યો, અમને માર માર્યો, લોહ જુહાણ કરી દીધા. પણ કૃપાનાથ તેમ છતાંય પણ એક શબ્દ બોલશો ને એવા પામર આત્માનો મોક્ષ કરવા તો આપણે આવ્યા છીએ, એક શબ્દ બોલો મહારાજ તો તમને અમારા સોગંદ છે. મારું મોઢું શીવી લીધું એટલે આપણે શિબિર કરી, અને ત્યારે જો ભૂકા કાઢી નાખ્યા તો આપણે રહી જાત શિબિર વિનાના. એટલે વાત એમ છે, વાત કેમ છે, એવી વાત છે કે જે કાંઈ છે સામર્થ્ય પુરુષોત્તમ નારાયણની છે, આપણને સામર્થ્ય દેખાય પણ જ્ઞાનાશ નથી, શાસ્ત્રોક્ત જ્ઞાન ન થાય ત્યાં સુધી આપણને ગમે તેનો ભાર રહી જ રાખે. પણ મહારાજ સ્પષ્ટ કહે છે, એ બિચારા પ્રાર્થના કરે છે, હે મહારાજ કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો. જેમ કોઈ ગામના પટેલ હોય તે ચક્રવર્તી રાજા આગળ જેને પ્રાર્થના કરે છે, હે મહારાજ હું ગરીબ છું તે તમે મારે ઘેર પધારો, મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ, તેમ બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાનને પ્રાર્થના કરે છે, હે મહારાજ તમે અમને દયા કરીને દર્શન દો અને અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે, ત્યારે ભગવાન આ બ્રહ્માંડમાં આવે છે, તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે. જો એટલી વાત સાબિત થઈ ને કે આ પ્રાર્થના પુરુષોત્તમને શેક નથી પણ પુરુષોત્તમની સામર્થ્યને જ પ્રાર્થના છે, તમે પધારો, સમજાય. એટલે એને પ્રાર્થના કરી લે, પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચી ગઈ, પ્રાર્થના ગમે ન્યા કરતા હતા, કોઈ એમ કોઈ માનો કોઈને કશી ખબર નથી પણ ભગવાન જેવું કઈ તત્વ છે એમ માની અને ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન મારું તમે આમ કહો, હે મહારાજ તમે આમ કહો, હે ભગવાન તમે, તોય પણ એને પ્રાર્થના શેક પોગે ભલે ખબર નથી પણ ભગવાન જેવું તત્વ તો છે ને એમ આમને એમ જ છે જી હળ મિથુજી. એટલે પ્રાર્થના કરે છે, એની પ્રાર્થના ન્યા પહોંચી જાય છે, અને ન્યા પહોંચે પછી શું થાય, તે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા દેહનું ધારણ કરે છે, પછી પુરુષોત્તમ નારાયણ કોઈમાં સામર્થ્ય મૂકી અને જેવું કાર્ય હોય તેવા અવતારને ધારણ કરે છે. ને તેવી રીતે જ વર્તે છે. જો દેવમાં દેહને ધારણ કરે છે તો દેવના જેવી ચેષ્ટા કરે છે, તથા પશુના દેહનું ધારણ કરે છે ત્યારે તે પશુના પેઠે જ વર્તે છે. જેમ વરાહરૂપ ભગવાન ધાર્યું ત્યારે સુંગીને પૃથ્વીને ખોળી કાઢી, તથા હૈગ્રીવ રૂપ થયા ત્યારે ઘોડાની પેઠે ફૂફાડા મારવા માંડ્યા, તથા મત્સ્ય કચ્છાદી એક જળજંતુના દેહ ધારણ કર્યા ત્યારે જળમાં જ ફેર્યા પણ પૃથ્વીમાં ન ફેર્યા, તથા નૃસિંહ રૂપે થયા ત્યારે સિંહની પેઠે જ વર્ત્યા પણ મનુષ્યના જેવી ચેષ્ટા ન કરી. અને ભગવાન મનુષ્યના દેહને ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવી જ ક્રિયા કરે છે. તે જયારે સતયુગ હોય ત્યારે મનુષ્યને લાખ વર્ષની આવડતા હોય ત્યારે ભગવાન પણ લાખ વર્ષ જ દેહ રાખે. અંતે સતયુગના માણસ મનોવાંછિત ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમ જ ભોગને ભોગવે, પણ અધિક પણે ન વર્તે. અને ત્રેતા યુગમાં દેહ ધારણ કરે ત્યારે માણસને 10,000 વર્ષની આવડતા હોય ત્યારે ભગવાન પણ તેટલા જ વર્ષ દેહ રાખે. અને દ્વાપર યુગમાં 1,000 વર્ષની આવડતા હોય ને 10,000 હાથીનું બળ માણસમાં હોય છે ત્યારે ભગવાનનું પણ એટલું જ બળ ને એટલી આવડતા હોય છે. અને કળીમાં દેહ ધારણ કરે ત્યારે કળી પ્રમાણે આયુષ ને બળ તેનું ભગવાન ધારણ કરે છે. અને જેમ બાળક ગર્ભમાં આવે ને તે ગર્ભ વૃદ્ધિને પામે, પછી જન્મે છે અને બાળ યૌવન વૃદ્ધ અવસ્થા થાય છે ને મૃત્યુને પામે, તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની ચેષ્ટા કરે છે. અને જેમ મનુષ્યમાં કામ ક્રોધ લોભ સ્વાદ માન સ્નેહ મદ મચ્છર ઈર્ષા દ્વેષ રાગ મોહ સુખ દુઃખ ભય નિર્ભય શૂરતા કાયરતા ભોગ તરસ આશા તૃષ્ણા નિદ્રા પક્ષપાત પારકું પોતાનું ત્યાગ વૈરાગ ઇત્યાદિ સ્વભાવ છે, તેમ તેવા એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. ભગવાન બધું રાખે, શું કામ રાખે ખબર? એવું રાખે ને તો સજાતીય પણ થાય ને, તો જ માણસને હેત થાય. ભગવાનમાં અલૌકિક સામર્થ્ય દેખાડે તો હેત થાય. તમે જોજો આ લોકમાં તે હાવ સામાન્ય માણસ છે ને, એને અબજોપતિને અરે સંબંધ નહીં થાય. ઓલો અબજોપતિ બોલાવશે તો પાહે ડી જાય, એ અંદર અંદર ખોટે ખોટો બી મરે એમ કે ન ભાઈ, એની પાસે ન જાય, આપણે એની પાસે ટૂંકા પડીએ. એટલું જ વિજાતીયપણું છે, ખાલી એટલું જ વિજાતીયપણું. એ કરોડોપતિ છે, એક સામાન્ય છે, તો એનો જોટો થતો નથી, ક્યારે એની ભાઈ બંધાઈ થતી નથી. ક્યારે પણ મોટો સર્જન ડોક્ટર ને સામાન્ય માણસ આવ અભણ માણસ એને કોઈ ભાઈ બંધાઈ થતી નથી. તમે જોજો ક્યારેય પણ મહાન સજ્જન પુરુષ ને હાવ દુર્જની બેન ક્યારે ભાઈ બંધાઈ ન થાય, હાવ નિર્વેશની સંપૂર્ણ વેશની એની બેન ભાઈ બંધાઈ ન થાય. જોજો ને તમે, સજાતી સજાતી જ ભાઈ બંધાઈ થાય, વિજાતીય થાય જ નહીં. અને વ્યસનમાં પણ જેટલા નજીક નજીક ના વ્યસન એટલી જ ભાઈ બંધાય થાય. દારૂડીઓનો બીડી પીનારો બેને ભાઈ બંધાય ન થાય, દારૂડિયા દારૂડિયાને ભાઈ બંધાય, બીડી વાળા બીડી વાળાનો હોય, માવો વાળા માવો વાળાનો હોય, અને બીડીમાં બે ચાર પાસે ભાગ હોય, સમજાય? એ તમે શમશાનમાં ગયા હોય તો ખબર પડે એ બરોબર. મંડળી જામી જાય અલગ અલગ, માવા વાળાને અલગ, ગુટકા વાળાને અલગ, બીડી વાળાને અલગ. બીડી વાળા બે ચાર ભાગ હોય, 30 નંબર વાળા અલગ, જીવરાજ વાળા અલગ, ચાર ભાઈ વાળા અલગ, તો જ એને જામે. એટલે જીવને જમાવા હતું, બહુ મુખ્ય વાત એ કે જીવને જમાવા માટે ભગવાન જીવ જીવાશ થઈ જાય. કારણ કે કોઈ પણ હિસાબે ભગવાન ઈચ્છા રાખે મારી સાથે જીવને હેત જો થાય તો કામ થઈ, મારી સાથે હેત થાય, મારા સ્વરૂપમાં એના ચિત્તનો જો નિરોધ થાય તો વિષય માથે અને મનની વૃત્તિ ઉખડી જાય. એમ તમે જુઓ શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાં રહ્યા, તો ગોકુળમાં એ ગોપીઓ અને ગોપોની સાથે રહ્યા, તો અહીંયા પેન્ટ બુશર્ટ કોઈ દી પહેર્યું સાંભળ્યું હતું? હે, એ ગોકળી જ બને, ત્યાં ગોકળી જેવું જ સ્વરૂપ રાખે. શું કામ? ગોકળી જેવું રાખે તો જ ગોપ ગોપીઓને હેત થાય, નતર થાય નહીં. અને દ્વારકા ગયા પછી કોઈ દી એવું પહેર્યું? હે, ત્યાં રાજાધિરાજ, કારણ કે ત્યાં તો સમાસ થાય. એટલે ભગવાન આવું કરે, જીવના હિત માટે આવું કરે છે, આવ સામાન્ય વર્તે. એટલે જીવને શું થઈ જાય, ભગવાન થોડું આમ કરે, લ્યો એ લઈને ન્યા મંડી પડે. ભગવાન હાવ થોડા આવા હોય, એટલું જ. ભગવાન ઠામુકા પોતાની સામર્થ્ય દબાવે છે, પણ ભગવાન દબાવે એમાં જીવને સંશય થઈ જાય છે. ભગવાન પોતાને ઈશ્વર દબાવે એટલે ભૂકા ગાઢેલું દબાવી દેવો. ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય ગજબ કરે મહારાજ, આ તમે બધા આટલા બધા આવ્યા છો ને, અહીંયા માકડ વાળો ઓરડો છે, દર્શન કરી આવજો, ન કર્યા હોય. ભગવાન કેટલું પોતાને ઈશ્વર દબાવે, અનંત કરોડો બ્રહ્માંડ જેની દ્રષ્ટિમાં ન આવે એ ભગવાન માકડ વાળા ઓરડામાંથી રાત રોકાણ. અત્યારે તમને ઉત્તર આપ્યો હોય ને તો કદાચ હવાર પૂછવા ન આવો, તમે હું જાઉં છું એમ. એમાં આનંદ કરોડો બ્રહ્માંડનો માલિક આખી રાત રોકાણ. કેવડા મોટા ભગવાન, કેટલી બધી સામાન્ય બાબતની અંદર શું કામ? જીવને એમાં હેત થાય. ત્યાં જગતમાં ની બધી જ ક્રમ હોય, જેટલી વ્યક્તિ મહાન એટલો જ એ ન્યૂન ભાવમાં સામાન્ય બની શકે. તમે જોજો, માણસને સામાન્ય બનવામાં શરમ આવે ને, સામાન્ય બનવામાં, એ માણસ કદી મહાન ન હોય. તમે નોંધી રાખજો, સામાન્ય પદ સ્વીકારી ન શકે, પોતાની હલકાઈને સ્વીકારી ન શકે, કોઈ મહાન ન હોય. મહાન પુરુષ જેટલા જેટલા થયા, તમે તમામના જીવન તપાસી લેજો. લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાન વડાપ્રધાન હતા તો રફુ વાળો કોટ લઈને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં જવા મને શરમ ન આવ્યો. બોલો, વડાપ્રધાન હોવા છતાંય હુકામ પાણી કે ઓલા બધા કે તમે વડાપ્રધાન ભલામણ આમ ન હાલે, હુકામ ન હાલે. મારા ભારત દેશની 33% વ્યક્તિને જો કપડું પહેરવા ન મળતું હોય તો મને એક રફુ વાળો કોટમાં વાંધો છે? આટલા નીચા નિમ્યા, પણ એની મહાનતા હતી માટે નિમ્યા. બાકી આજ લોકો બહુ મહાન મહાન કરે પણ એમાંનું હોય નહીં કઈ. એટલે તો બહુ અદભુત વાત શાસ્ત્રકાર લખી કે આ લોકની અંદર કેટલાય મોટા માણસોની સામે જોઈ જો નાના માણસની કાંધો દુખવા માંડી, પણ મોટા માણસ હેઠું જોવાનો ટાઈમ ન મળ્યો, એની સામે જોવાનો ટાઈમ ન મળ્યો. ભગવાન પોતે, આપણે એ વાત જો, ભગવાન બહુ મોટા છે એટલે ત્યાં જીવ આંબી શકે તેમ નથી, એટલે જીવ આંબી જાય. કારણ કે ભગવાનને જ્યાં સુધી આંબી ન શકે ત્યાં સુધી મુક્તિ ન થાય. ભગવાનને જીવ આંબી જાય એટલા માટે ભગવાન નીચા નમે છે, પણ ભગવાન નીચા નમે આ જગતમાં નથી. આપણે થોડુંક આમ હતું મૂકીને ઢીલું તક જોઈ બી ગયો ને, મને ખબર જ હતી. જો હું કરો તેમ આપણા મનમાં થયા પતિ જાય ને, હાલો જરાક ઢીલું મૂકી તક બી ગયો ને, તે ભગવાનને આ જ ઉપાધિ થાય. જીવ આંબી નથી હોગતો ગમે એટલી સલાંગુ મારે, ભગવાન બહુ મોટા છે એટલે ભગવાન નાના થાય, નીચા નમે. જીવ મારી આવે પાસે આવી જાય તો જીવ શું કરે, ભગવાન નીચા નમે ને તો એમ મને આવા ભગવાન આમ કરે, એમાં પ્રીતિ કરવાને બદલે ઉલટાનો એથી દૂર જાય છે, એ જીવની તકલીફ છે. બાકી ભગવાન નાના થાય છે એનું કારણ આટલું જ છે, ભગવાન માણસની ચેષ્ટા કરે એનું કારણ એટલું જ છે કે જીવને એની ઓળખાણ થઈ જાય, સજાતીય પણ થાય પણ સંશય ન કરે. એ સર્વે સ્વભાવ મનુષ્ય દેહને ભગવાન ધારે ત્યારે તેમાં જણાય છે. તે એ મનુષ્ય રૂપ પણ ભગવાનનું સર્વે શાસ્ત્ર વર્ણન કર્યું છે, ભગવાન આવે એવી રીતે વર્તે એમ કીધું છે. અને મૂળ જે દિવ્ય રૂપ છે તેનું પણ વર્ણન કર્યું છે. તે બે રૂપનું જેને યથાર્થ શ્રવણ મનન કરીને દ્રઢ નિશ્ચય કર્યો હોય તેને તો કોઈ રીતે સંશય થાય, દ્રઢ નિશ્ચય કર્યો હોય એને કોઈ દિવસ સંશય થાય, અને એને તો સંશય થઈ જાય, દઢીકરણ ન હોય ને. એભલ બાપુ જે અભલ બાપુ સંશય થઈ ગયો ને, બે ચાર પાંચ જણા મળી ગયા અને કે દરબાર જોજો કાળી ટીલી નો બેહે, કેમ તમારી દીકરી યુવાન છે, સ્વામિનારાયણ યુવાન ઘરમાં રાખ્યા છે કે માટે જાળવજો. અને છટકી ગયો, મનમાંથી મળી વાત સાચીશ. લાડુબાન જીવબાને સમજાવ્યા કે અમને રજા આપી દો. લાડુબા જીવબા કે ના એ વાત નહીં. પછી મનમાંથી આને જ પતાવી દો. એભલ બાપુ ને તો જે ભગવાનને માટે રડતા હતા, એભલ બાપુ બોલો ભગવાન માટે રડતા હતા એવું સત્સંગમાં લખ્યું. એભલ બાપુનો દિવસ એવો હોય કે ન જાય ભગવાન માટે રેડ્યા ન હોય કે મેં સાંભળ્યો છે કે આ લીમતરુ નીચે, એ વિઠલાનંદ અને બાળાનંદના શબ્દો મારા મગજમાં ગુજી રહ્યા છે કે આ લીમતરુ નીચે એક દાડો પ્રગટ ભગવાન બિરાજમાન થશે, એને માટે વલખા મારતા હતા પણ ભગવાન મળ્યા અને કોકના શબ્દ સાંભળ્યા થોડાક અને સંશય થઈ ગયો. મનમાં એમ થયું અને ઘરમાં રખાય નહીં. લાડુબા જીવબા એને ખબર પડી કે હવે બાપુ મહારાજને મારવાની તૈયારી કરે છે, એટલે તરત લાડુબા જીવબાએ મહારાજને કીધું, મહારાજ તમે હવે અહીંથી પાછલે બારીએથી જતા રહો, કારણ કે બાપુ બહુ ખીજાણા છે. મહારાજ કે પાછલી બારી શું કામ, કે આગલા બાવણેથી જાઉં. અને ભાઈ મસ્ત જાતિ કોને જ ધરે. અને એભલ બાપુ હથિયાર બરાબર બાંધીને ઉભેલા, મહારાજ જે જગ્યાએ ઉભા તે ન્યાથી ઝાલ્યા. મહારાજ કે અભલ બાપુ જય સ્વામિનારાયણ કે. અને એભલ બાપુ જ્ઞાનમાં તલવાર જ્યાં કાઢી ત્યાં ચતુર્ભુજ સ્વરૂપના મહારાજ દર્શન આપ્યા. એભલ બાપુના હાથમાંથી તલવાર પડી ગઈ, મારાના પગ પકડી લીધા. કૃપાનાથ મને માફ કરો, માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શક્યો, મને લોકોના શબ્દો અડી ગયા, મારા મનમાં સંશય થઈ ગયો. મહારાજ કે હજી તમે સમાગમ ઓછો કરો, હરખો કરો તો હરખું થાય. અને પછી એભલ બાપુને કોઈ સંશય ન થયો. એમ મહારાજ કહે કે આ બધું જ, આ બધું શાસ્ત્રમાં લખેલું હોય, ભગવાનનો પ્રતાપ, ભગવાન ક્યારેક ભાગે, ક્યારેક ડરે, ક્યારેક સામર્થ્ય દેખાડે, બધું લખેલું હોય શાસ્ત્રમાં, પણ વાંચીને મનન થાય તો મેળ પડે તો એને કોઈ દી સંશય ન થાય. અને જેને આવી રીતની સમજણમાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે. અને એ દિવ્યરૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્યના જેવા સ્વભાવયુક્ત વર્તતા હોય, પણ જે બુદ્ધિવાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે તે બીજા મનુષ્યના જેવો નથી, તથા ક્રોધ લોભ સ્વાદ માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ તે એ ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા નથી, એમાં કાંઈક દિવ્ય ભાવ છે. જો બુદ્ધિશાળી હોય ને તો પાછું માર્કિંગ કરી લે કે આમાં દેખાય છે આ દોષ પણ બીજા કરતા કઈ વિલક્ષણ છે, એના જેવો નથી. ડર દેખાડે ક્યારેક, બીવે ખરા, પણ બીજાની જેમ બીવે આ બીવેમાં ફરક હોય. એમ દાખલા તરીકે રણ છોડી અને કાળીઓને પાછળ પડ્યો, શ્રીકૃષ્ણ ભગવાન ભાગ્યા એટલે ડર્યા જ કહેવાય. પણ એમાં જો બીજા કરતા ફરક, શું ફરક, ઘડીક ફાસ્ટ દોડે અને પાછ ધીમા દોડે, ધીમા દોડે, કાળીઓને આંબો આંબો થાય ને તે ફાસ્ટ દોડે, આઘા વહી જાય ને કાળીઓને પાછળ જાય ને પાછ ધીમા પડી જાય. એ શું દેખાડ્યું, મનુષ્ય કરતા વિલક્ષણ પણ. નતર કોઈક પાછળ મારવા આવતું હોય પછી એવું કરી ઘડીક ફાસ્ટ દોડીને ઘડીક ધીમા દોડી, ઘડીક ફાસ્ટ દોડીને ઘડીક ધીમા દોડી, તૂટી મરીએ. સાચું ખોટું, પણ ભગવાનમાં એમાંય પણ કાંઈક ફરક હોય. એટલે ભગવાન માનુષિક ચરિત્ર કરે એની અંદર કામ ક્રોધ લોભ સ્વાદ ને ગમે દેખાડે તો પણ કાંઈ વિલક્ષણપણું હોય તે બુદ્ધિવાનના જાણ્યામાં આવે છે, તેને કરીને ભગવાન પણ નિશ્ચય કરે છે. પણ શાસ્ત્ર વાંચ્યા હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય તો એને વાત સમજાય છે, તો પછી એ વતે ભગવાનના સ્વપ્નો ઉલટાનો નિશ્ચય કરે છે સંશય કરવાને બદલે, કે તમને પોહાય એવા ચરિત્ર કરો પણ અમે તો તમને ભગવાન જાણીએ છીએ, તે કોઈ દી ફેરફાર થાય એમ નથી. અને પછી ભગવાનને પોતાનો ઐશ્વર્ય પ્રતાપ પણ દેખાડવો પડે. જયારે એમ થઈ જાય કે આ ભગતને સંશય થાય એમ નથી જ, પછી ભગવાન પોતાનો અદભુત પ્રતાપ અદભુત સામર્થ્ય વગેરે વગેરે દેખાડે. મીણબાઈ પાસે પેલા એમ જ કર્યું ને, માનસિક ચરિત્ર કર્યું પણ એમ લાગ્યું કે મીણબાઈને સંશય થાય એમ નથી, એટલે તરત દિવ્ય ચરિત્ર દેખાડ્યું. જેમ શંકરાચાર્ય શ્રંગાર રસની વાર્તા જાણ્યા અર્થે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જેવા સર્વે શ્રંગારાદિક ભાવ ને દેહની ચેષ્ટા તે હતી, પણ તે રાજાની રાણી બુદ્ધિવાળી હતી. તેણે એમ જાણ્યું જે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો, માટે દેહની વિશે કોઈક બીજે જેવે પ્રવેશ કર્યો છે એને શાસ્ત્રાર્થ કરવાનો. ઉત્તર એમાં એક બહુ વિદ્વાન નારી એને એને શાસ્ત્ર મરાવવાની હતી, એટલે એના લક્ષણ અને સ્ત્રીઓની વિલક્ષણતા એને જાણવાની હતી. એટલે ભગવાન શંકરાચાર્યજી રાજાની રાણીમાં પ્રવેશ કરીને બધો શ્રંગાર રથ જાણવો હતો, એટલે પ્રવેશ કર્યો. રાણી બુદ્ધિવાળી જાણી ગઈ, પ્રવેશ કર્યો રાજામાં પણ જાણી ગઈ. હું જાણી ગઈ કે મારા પતિનો પાવર આવો નતો, એ જણાઈ જાય. થોડીક બુદ્ધિ હોય તો કોકને ભૂત ઓળગી હોય તો આપણને ખબર ન પડે આ છગનભાઈ નથી, આ કોઈ બીજો છે. છગનભાઈ કોઈ દેવા ડોળા કાઢ્યા જ નથી, થાય કે ન થાય. હે, ભૂત પ્રવેશ કરે તો જો જણાય જાય, તો પરમાત્મા પ્રવેશ કરે તો કેમ ન જણાય. પછી વિરાટમાં પ્રવેશ કરે, પ્રધાન પુરુષમાં પ્રવેશ કરે, મહાપુરુષમાં પ્રવેશ કરે તોય પણ જણાય જાય. લોકો હજારો લોકો માની લે કે આ ભગવાન છે એમ, પુરુષોત્તમ તો ક્યારેક આવે, પણ તોય છતાંય વિરાટ પ્રધાન પુરુષ મહાપુરુષની અંદર પણ પોતે પ્રવેશ જયારે કરે ત્યારે એને ભગવાન મનાઈ જ જાય છે, માની જ લે છે. તેમ મનુષ્યરૂપ એવા જે તે ભગવાન તેને વિશે દિવ્ય ભાવ જણાય છે, તેને કરીને ભગવાન પણ નિશ્ચય થાય છે. ત્યારે તમે કહેશો જે કાંઈક દિવ્ય ભાવ જાણ્યામાં આવ્યો, તેને કરીને મનુષ્યને ભગવાન પણ નિશ્ચય થયો, ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાવે તો બહુ માણસ નિશ્ચય થાય, આ થોડો ચમત્કાર જણાવ્યો તો બહુ નિશ્ચય, બધા નિશ્ચય થઈ ગયો, તો મહાલૌકિકતા દેખાડે તો બહુ નિશ્ચય થઈ જાય, તેને એવું જ દેખાડવું જોઈએ. તો એનું તો એમ છે જે આ સૂર્ય છે તેને સર્વે શાસ્ત્રમાં કયા છે જે નારાયણ છે, ને તે એ સૂર્ય સર્વે મનુષ્યને દ્રષ્ટિગોચર છે, ને નિત્ય એનું દર્શન મનુષ્ય માત્ર કરે છે, તો પણ એને દર્શને કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો. જે મારું કલ્યાણ થયું અને મનુષ્યપણે રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર તથા નારદ સુકાદિક સંત તેના દર્શન કરીને મનુષ્યને એમ નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયું ને હું કૃતાર્થ થયો છું. મહારાજ કે ભગવાન પ્રતાપ દેખાડે તો જીવ ફાટી મરે અને ઠામકો ઉકલી જાય, કારણ કે અતિ વિલક્ષણપણું છે અને પ્રતાપ માત્રથી નથી નિશ્ચય થતો. તો સૂર્યનારાયણ હવે ક્યાંય છે, એની એનો પ્રકાશ અહીં આવે જ છે, તો એ વતે હું એનો નિશ્ચય થાય છે અથવા તો એમ હેત થઈ જાય, નિશ્ચયમાં એમ હેત થઈ જાય સૂર્યમાં. પણ રામકૃષ્ણાદિક અવતારો અથવા નારદ સનકાદિક જેવા સંતા પૃથ્વી પર હોય, મનુષ્ય જેવા જ દેખાતા હોય, તો પણ એમાં જીવને હેત થાય છે, નિશ્ચય થઈ જાય છે. અંતે ભગવાન ને સંત તેમાં તો કોઈ પ્રકાશ નથી, દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે, કારણ જે ભગવાને કહ્યું છે અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પ્રચામ્યન્નમ ચતુર્વિધમ એવો જે અગ્નિ તેના પણ સર્વેને દર્શન છે, પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી. કારણ કે અગ્નિ એક દેવ જ છે, તો ક્યાં નિશ્ચય થાય છે? અને એમાં હેત થઈ જાય છે, નથી થતું. અને ભગવાનને ને સંતને દર્શન કરીને થાય છે, તેનું શું કારણ છે? જે મનુષ્યને સૂર્ય અગ્નિને વિજાતીયપણું છે, માટેને દર્શન કરીને કલ્યાણ નિશ્ચય થતો નથી. વાત અહીં આવી કે પ્રતાપ છે તો હું કામ નિશ્ચય નથી થતો? પોતાથી વિજાતીય છે. વિજાતીય માને પોતાથી લક્ષણ કરીને જુદા છે. લક્ષણ કરીને જુદા છે એટલે હેત થતું નથી. લક્ષણ કરીને એક દેખાય તો જ હેત થાય. એટલા માટે ભગવાન મનુષ્ય જેવા લક્ષણને ગ્રહણ કરીને આ પૃથ્વી પર પધારે છે. અને મનુષ્યના જેવું લક્ષણ જયારે દેખાડે ત્યારે સહેજ હેત થઈ જાય. કારણ કે પોતાને હસે, બોલે, ક્યારેક ક્યારેક બાંધે, લાફે લાફા આવી જાય, બધું કરે ભગવાન પૃથ્વી પર આવે ત્યારે. અહીંયાઠું ખાય કરે, ક્યારેક એને અઠું ખવડાવી દે, એટલે શું થાય? આ લોકમાં તમે જો એમ જ હેત થાય તમને. આમ મિત્ર મિત્ર નજીક નજીક સ્વામી વાત તમે લખ્યું, લીધે દીધે હેત કરવું, લ્યો ન જ થતું હોય. કારણ કે સજાતીય પણ થાય. જયારે ભગવાન સામર્થ્ય મહાલૌકિક છે, મહાવિજાતીય છે, એ નતર સામર્થ્ય ખાલી સામર્થ્ય દેખાડે તો પણ નિશ્ચય થાય એમ નથી. એટલે ભગવાન બહુ જ પોતાની સામર્થ્ય દબાવે છે. કાંજે એ અગ્નિનો સ્પર્શ કરે તો બળી મરે, તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુર્વાસાના આપેલા મંત્ર કરીને તેડ્યા, ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા. તે મનુષ્ય રૂપે જેવા કુંતાજી હતા તેવા સૂર્ય થઈને આવ્યા, ત્યારે તેના અંગ સંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો. પણ જેવા સૂર્ય પ્રકાશવાન છે તેવા પ્રકાશ સહિત આવ્યા હોત તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ ન આવત. જેવા હતા એવાને એવા સૂર્ય આવ્યો તો સોળકળાયુક્ત, તો કુંતાજી બળી મરત અને સુખ આવત નહીં. પણ મનુષ્યના જેવા થઈને આવે એટલે સુખ આવ્યું. એમ ભગવાન જેવા સામર્થ્યયુક્ત છે, એવા સામર્થ્યયુક્ત જો આવે તો જીવને કદી સમાસ થાય નહીં અને ભગવાનમાં હેત પણ બંધાય નહીં. એટલે ભગવાન મનુષ્યના જેવા થઈને, વાત જેની છે કે ભગવાનના માનસિક ચરિત્ર જેનું હુકામ સંશય થઈ જાય છે, તેનું કારણ એટલું છે કે એને જ્ઞાન નથી. ભગવાન આવી પણ ચેષ્ટા કરે એવું જ્ઞાન નથી એટલે એને નિશ્ચયમાં સંશય થઈ જાય છે. તો પ્રશ્ન આવે, એવું શું કામ કરે છે? તો એટલા માટે કરે, જીવના ચિત્તની વૃત્તિ નિરોધ થાય, ભગવાનમાં પ્રેમ થાય. ભગવાન આરે માણકી ખેલાવતા હોય, દરબારો જમાડતા હોય, એવું બધું કરે ત્યારે હેત થાય. અર્જુન ને શ્રીકૃષ્ણ ભગવાન ને ઘણું હેત હતું, પણ વિરાટ રૂપ દેખાણ રાડ મળ્યા બોલા ભાઈ શાબા નથી દેખાતું, આ દેખ્યું નથી જતો, અને હંકીલો હતા અને એવા થઈ જાઓ. એટલે ભગવાન માનસિક ભાવ દેખાડે છે. અને ભગવાન માનસિક ભાવ દેખાડે એમાં પણ કઈક દિવ્ય ભાવ ક્યારેક ક્યારેક દેખાડે દે. એ પણ ક્યારે દેખાડે? એમ લાગે કે જીવને નિશ્ચયમાં સંશય થઈ રહ્યો છે અને એ સંશય વતે જીવનો મોક્ષ બગડી જાય એમ છે, એમ લાગે તો જ દેખાડે, નિતર ન દેખાડે. અતિ ઉતાવળા થઈ જાય ક્યારેક તો દેખાડે, નિતર દેખાડે નહીં. બને ત્યાં સુધી એને મનુષ્ય ભાવ દેખાડવામાં જ રસ છે. એ પોતાના પ્રતાપ ઢાંકવા માટે મથી રહ્યા, જીવ છે એનો પ્રતાપ ખોલવા માટે મથે છે, એટલો ફેર છે. ઉતાવળો થાય ને ત્યારે બધું દેખાય જાય, અને ભગવાન પણ ઉતાવળા થાય ને ત્યારે બધું દેખાય. શું? ઐશ્વર્ય પ્રતાપ. મનુષ્ય ચરિત્રમાં ક્યારેક દિવ્યતા દેખાડે? મહારાજ દેખાડ્યું હતું જે વખતે જસુબાનો સંબંધ દાદા ખાચર ન્યારે કર્યો, ને પછી મહારાજ જાન લઈને ગયા. કાળું વાવડીએ કીધું તું મહારાજને, મહારાજને કે મહારાજ કન્યા હારા છે, સંબંધી હારો કર્યો, પણ એના બાપે શરત જોરદાર કરી છે કે તારા સ્વામિનારાયણ ભગવાન હોય ને તો અહીં કઈ ચમત્કાર દેખાડે, જો નહીં દેખાડે ને તો મારી તલવાર ને તારું ધડ મસ્તક બે અલગ થાય, અને મેં મંજૂરી કર્યું છે. મહારાજ કે વાંધો નહીં કે. અને પછી ત્યાં ગયા, જાન પોગી જ ખરી, પણ મહારાજ કઈ ચમત્કાર દેખાડ્યો નહીં. અને એ જ વખતે નાગપાલ વરુ એની આંખ લાલ ઘૂમ થયો, અને કાળું વાવડીને સામે જોયું, કાળું વાવડીએ મારેને સામે જોયું, મારેને કે મહારાજ હવે મ્યાનમાં તલવાર બહાર નીકળે એટલી જ વાર છે, હનામ સમજી ગયો એટલી જ વાર છે. અને ભાઈ દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. ભગવાન કદી પણ પોતાના દાસના દુશ્મન બને નહીં. ખરે ટાઈમે પોતાના આશ્રિતની લાજ ભગવાન જરૂર રાખે છે. એકવાર બરાબર કસોટી લીલી, અને જ્યાં નાગપાલ વરુની આંખ લાલ ઘૂમ જોઈને મ્યાન ઉપર હાથ ગયો, મહારાજ કે હા એલા દરબારો આપણે ભલામણ છે, થોડા કોઈને દાડામાં આવ્યા છે, લગ્નમાં આવ્યા છે કે હાલો ને ઘડી ઘોડા ખેલાવીએ કે. નાગપાલ વરુ ને કે હાલો એલા ઘડી ઘોડા ખેલાવીએ. નાગપાલ વરુ તૈયાર થયા, હરીફાઈ કરીએ કોણ આગળ જાય. પછી બધાએ પોતપોતાના ઘોડાને સજ્યા, મહારાજ માણકી ઉપર અસવાર થયા, અને પછી ઘોડાને દોડાયા. પણ માણકીને ઇશારો કયો, વાયુ વેગે ઉપડ્યો ભાઈ, એને કોણ આંબે. વાયુ વેગે ઉપડી બે ચાર કિલોમીટર ગયા, અને પછી પાછી વાળી બધા દરબારો સાથે, પણ માણકી જયારે પાછી વળી ને ત્યારે જાણે આડી પડીને પાછી વળી. આ દ્રશ્ય જોયું નાગપાલ વરુના મનમાં એમ થયું કે આમાં કઈક છે તો ખરું, હાવ સામાન્ય તો નથી આમ. પણ મહારાજના મનમાં થયું દેખાડવું તો પૂરું દેખાડી દઈએ. અને મહારાજ માણકી આગળ દોડાતા દોડાતા ફરી વાર પાછા ભટવદરના પાદરમાં આવ્યા. પાછળ બધા દરબારો અને ભટવદરમાં ભક્તો ઘણા બધા દર્શન કર્યા છે. તે વડલા નીચેથી મહારાજે માણકી દોડાવ્યો. પાછળ બધા દરબારો 120 ની સ્પીડે માણકી જાતી છે. પણ એટલા વેગમાં મહારાજે નીચે માણકીને હાંકી અને વડવાઈને જે વડવાઈ ટીંગાતી તેને પકડી લીધી અને હિંચક્યા. હિંચક્યા આટલું જ નહીં, એકલા નહીં, નીચેથી એડી ભરાઈ માણકીને, આખી માણકીને ઊંચી કરી. અને માણકી હોતા મહારાજ હિંચક્યા. અને માણકી હોતા 120 ની સ્પીડમાં મહારાજ જયારે હિંચક્યા, આ દ્રશ્ય જોયું, નાગપાલ વરુએ પોતાની ઘોડી પર સ્લાંગ મારીને મારાના પગમાં ઢળી ગયા. મહારાજને કે મહારાજ આ ભગવાન છો, એક વાર નહીં લાખ વાર ભગવાન છો, લાખ વાર, કોઈની તાકાત નથી કૃપાનાથ. આવી રીતે આટલા વેગમાં વડવાઈ પકડીને માણકી સોતું હિંચકવું હોય એમ ભગવાન ને એમ લાગે કે ટળી જાહે, ટળવા ન દે, સમજાય, ટળવા ન દે, સંશય થાય એવી ક્રિયા કરે પણ ટળવા ન દે, ટળી જાય પેલા બચાવી લે, એવી ભગવાનની સહજ પ્રકૃતિ હોય છે. પણ જીવને સમજ્યા ન આવે તો ભગવાનના સ્વરૂપમાં સંશય થઈ જાય છે. હજી આપણો પ્રશ્ન અધૂરો છે, જવાબ કે સંશય કેમ થઈ જાય, પણ એ અધૂરો પ્રશ્ન કાલ પૂરો કરીશું. આજ પૂરો થયું જણાતું નથી, કારણ કે અમારો ટાઈમ કથાનો અહીં પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ,
આપણે પંચાળા પ્રકરણ સમજીએ છીએ, એમાં થોડુંક ચોથું વચનમુત અધૂરું છે એને પૂરું કરી અને પછી પાંચમું વચનમુત આપણે સમજશું. કાલે આપણે એ વાત જોઈ રહ્યા હતા કે ભગવાન જેટલી શક્તિ સામર્થ્યયુક્ત છે એવા ને એવા જો પૃથ્વી પર આવે તો જીવને સમાસ થાય નહીં, અને સજાતીયથી આવીને જીવને સુખ ન આવે. અને એટલા માટે સૂર્યનારાયણ પણ કુંતાજીની પાસે જ્યારે આવ્યા ત્યારે મનુષ્ય જેવા થઈને આવ્યા હતા, ત્યાં સુધી આપણે વાત પહોંચાડી હતી. તથા સતરાજી યાદવ પાસે સૂર્ય આવતો તે પણ માણસ જેવા થઈને આવતા, અને જ્યારે સૂર્ય કુંતાજી પાસે તથા સતરાજી પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા, આકાશમાં પણ હતા. ને બીજરૂપે એના એ સૂર્ય કુંતાજી અને સતરાજી પાસે આવ્યા, અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં છે ખરો, પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા છે. તેમ એ ભગવાન છે તે પોતે પોતાના દિવ્ય ભાવ સહિત જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે, અને એમ જાણે જે આતે શું ભૂત હશે કે શું હશે. માટે ભગવાન પોતાના ઐશ્વર્યનો સંકોચ કરીને મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે, અને પોતે પોતાના ધામમાં પણ બિરાજમાન છે ત્યારે તે મનુષ્યને દર્શનમાં સ્પર્શમાં તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે. જેમ સૂર્યનારાયણ કુંતાજીની પાસે આવ્યા તેમ છતાંય પણ પોતાના લોકમાં તો હતા જ, અને જેટલા તેજ યુક્ત છે એટલા જ આવ્યા હોત તો કુંતાજીને સુખ આવત નહીં. એટલા માટે તેજ એમાં જ છે પણ જણાવતા નથી. એમ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર જયારે પ્રગટ થાય છે ત્યારે તમામ સામર્થ્ય એમાં છે જ, ધારે તો જણાવી શકે પણ મહદઅંશે પોતાની સામર્થ્ય જણાવતા નથી. અને અહીંયા આવ્યા હોવા છતાંય પણ પાછા પોતાના ધામમાં તો સ્વરાટ થકા બિરાજમાન રહે જ છે. અને એવી રીતે ભગવાન જયારે વર્તે છે ત્યારે જીવને સમાસ થાય છે, એ ભગવાનની સેવા કરી શકે છે, સ્પર્શ કરી શકે છે, ભક્તિ કરી શકે છે. અને જો ભગવાન મનુ જેવા ન થાય ને દિવ્ય ભાવ વર્તે તો મનુષ્યને પોતામાં હેત થાય નહીં ને સુવાણ પણ ન પડે, કારણ કે બેમાં ભેદ બહુ છે મોટો, એટલે એને સુવાણ થાય નહીં. ગામડાની અંદર ગોકળી હોય, ગોકળી ઘેટા બકરા ચરાવનારો હવે એને ઉઠાવીને વૈજ્ઞાનિકોની વચ્ચે મૂકે તો કેમ થાય ને ગમે, હે, મજા આવી જાય કે આ હા હું તો કેટલો ભાગ્યશાળી, આ વૈજ્ઞાનિકોની વચ્ચે મને રહેવાનો મોકો મળ્યો. ન થાય, એમ ન ગમે, એ ડાંગ પછાડતો પાછો આવે. વૈજ્ઞાનિકને હવે આને જો કઈ શીખડાવું હોય શું કરવું પડે, એને આ ગોકળી જેવું થવું પડે, ભાઈ ગોકળી એની જેવો ન થાય તો મેળ પડે. એમ જીવને સમાજ જો કરાવો હોય તો ભગવાનને જીવના તુલ્ય મનુષ્યના જેવા જ થવું પડે, એટલું જ ઐશ્વર્ય, એટલી સામર્થ્ય, એટલું જ દેખાડવું પડે. ક્યારેક જરૂર પડે તો જ વધારે દેખાડે, નહીતર દેખાડે નહીં, ઈ ઉતાવળા થઈ જાય તો. એમ વર્તે તો જીવને ભગવાનમાં હેત થાય, અન્યથા હેત થાય નહીં, ઉલટણ એનાથી દૂર થાય. જોકે ભગવાન મનુષ્યની તુલ્ય વર્તાતા હોવા છતાંય પણ એમાં કાંઈક ચમત્કાર હોય જે મનુષ્યમાં ન હોય અને ક્યારેક દેખાડે ખરા. વરણવેશ મહારાજ હતા લોજમાં, હવે બોલો પોદળા વીણે, એ કેટલું બધું મનુષ્ય ભાવ દેખાડ્યો કહેવાય, છાણ વીણે. પણ છાણ વીણતા વીણતા એમ લાગ્યું કે જરાક દેખાડવું પડશે, કારણ કે નિતરા પોતળો કે હાથમાં આવવા નહીં દે. જ્યાં જઈને હાથેકડું ખૂતાડેલું હોય આ પોતળો એને એસી તેસી. અને પછી મહારાજ પોતાનું સામર્થ્ય દેખાડ્યું, કેવું, જ્યાં પેલું હાઠેકડું અધર કરે, પોદળો અધર કરે, ત્યાં 14 લોકનું બ્રહ્માંડ દેખાય, બાપ રે કરતા બીજા પોદળે, ત્યાં પોદળ ઊંચો કરે, ન્યાય 14 લોકનું બ્રહ્માંડ દેખાય, બાપ કરતા ત્રીજા પોદળે, એવું દેખાડ્યું. પણ ક્યારે દેખાડ્યું, જરૂરિયાત ઉભી થઈ તો, નહીં તો દેખાડે નહીં, તો પોતે છાણ વીણે, ટોપલો ભરે, મસ્તક ઉપર મૂકીને જયારે લાવતા છે આશ્રમમાં, ત્યાં ટીપાત પડતા જ છે, માથે નહીં પડતા હોય કે છાણ એમ વિચારતું છે, ભગવાનનો ટોપલો માથે મૂક્યો છે માટે આપણે ટીપું પડવું નહીં, એમ રગાડા ઉતરતા છે. એટલું બધું સામાન્ય ભાવ ભગવાન રાખે, શું કામ રાખે છે, તો કે જીવના સમાસને માટે, જીવને તો જ હેત થાય, નહીં તો હેત થાય નહીં. પણ પશુને અને મનુષ્યને હેત સુવાણ થતી નથી, અને પશુ પશુને પરસ્પર હેતને સુવાણ થાય છે. કેમ જે સજાતિ સજાતિ હેત થાય પણ વિજાતિમાં થાય નહીં, તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવને સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું, માણસ જેવા જ ભગવાન થાય છે પણ દિવ્ય ભાવ જણાવતા નથી. અને દિવ્ય ભાવ જણાવે તો વિજાતિ પણ થાય, માટે ભક્તને પોતામાં હેતને સુવાણ થાય નહીં, તે સારું, મનુષ્ય રૂપે એ ભગવાન થાય છે. ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવી રાખવો, તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે, બોલો. અને ઈ સ્થાન હોય કે મારો દિવ્ય ભાવ કેમ દબાઈ રાખો, મારી સામર્થ્ય કોઈને ખબર ન પડે, ઈ એની ઉપર જ એને તાન હોય. અને ભક્તો, એવું મહારાજને તાન હોય ત્યારે જ ભક્ત સેવા કરીએ કે ને. મહારાજ વિચાર કરો, વન વિચરણ કરતા કરતા જેતલપુર પહોંચ્યા. જેતલપુર ખબર તમને, રોડ ને કાંઠા ઉપર શું છે, આંબલી, એની નીચે મહારાજ બેઠા હતા અને ગંગામાં નીકળ્યા. મહારાજ ને ભાળી ગયા, તો ભાઈ ગમે એમ તો હીરો છાનો તો ન જ રે, એને માનો એસી નાખીને સાફ ન કર્યો હોય તો ઓરિજિનલ હીરો દેખાડીને તો ન રે ને. હાઈ ક્લાસ તમે ન મારો તોય પણ રશિયન ગોળી ની ઢગલી પડી હોય, કિસ્ટન ની પડી, ફારસી ની પડી, તે કે જાણી થોડી રે, એમ ગમે તો ભગવાન ને ગમે એમ તો. એટલે ગંગામાંનું મન ખેંચાણું મહારાજમાં. મહારાજ પાસે ગયા અને કે વર્ણિરાજ, કઈ ભોજન ભોજન કરશો કે, તો કોક કરાવે તો કરી કે, તો હાલો મારી ઘેરે, તો કોક લઈ જાય તો જાય કે. ગંગામાં કે લઈ જાય એટલે, તો કે હાલીને ક્યાંય જતા નથી કે, તેડે લઈ જાય, જાય ગંગામાં તેડ્યા, બોલો, તેડીને લઈ ગયા. રસોઈ તૈયાર કે જમવાની તૈયારી કરી કે લો વર્ણિરાજ જમો, તો કઈ સ્નાન બાકી છે કે. ગંગામાં કે ભલામણા, પેલા કેવું તું ને સ્નાન ની બાજુમાં બેઠા તળાવને કાંઠે, પેલા નવડાવી નાખત ને કે, હવે હું કરું, તો કે તમારે જે કરવું એ કરો, બાકી નાયાવીને હું નહીં ખાવ. વળી પાછા કાખમાં નાખ્યા અને પાછા નવડાવ લઈ ગયા, બોલો કેવું માનુષિક ચરિત્ર કરે. અને પછી પાછા લાવ્યા, જમવા આપ્યો, ગલો જમો. ત્યારે મહારાજ કે, એમ અમે નથી ખાતા, તો કેમ ખાવ છે, મોઢામાં કોઈ કોળી આપે ને તો ખાઈ શકે. ગંગામાં મોઢામાં કોળી આપે તે ખાય. બધું મહારાજને ગંગામાં કરાવે ત્યારે કરે. ગંગામાં ને ક્યારેક ક્યારેક એમ થાય, આ ક્યાંથી ભટકાણું એમ ભૂત, બધું કરાવવું, ઘણી વાર નવરાય ન રહેવા દે. મનમાં એમ સંકલ્પ થાય પણ હેત ન તૂટે. હવે એમાં ફરતા ફરતા રામાનંદ સ્વામી અમદાવાદ આવેલા. સ્વામી અમદાવાદ આવ્યા એટલે સમાચાર મોકલ્યા કે ગંગામાં માલુમ થાય કે અહીંયા અમદાવાદ આવજો એમ, કારણ કે ગંગામાં શિષ્ય હતા, ગંગામાં રામાનંદ સ્વામી મૂળ જૂના શિષ્ય હતા, એટલે અહીંયા આવજો. ગંગામાં ગયા નહીં, બીજી ફેરી સમાચાર આવ્યા તોય ન ગયો, ત્રીજી ફેરી સમાચાર આવ્યા ને ત્યારે ગયા. ત્યારે ગંગામાં ને રામાનંદ સ્વામી પૂછ્યું, કેમ અત્યાર સુધી આવ્યા નહીં, કે કેટલી ફેરી સમાચાર મોકલ્યા, તો કે આવવું તો હતું તમારે સમાચાર આવ્યા ત્યારે, પણ એક કે બલા એવી ભટકાણી છે ને, કે એને ખવડાવી ત્યારે ખાય, નવડાવી ત્યારે નાય, બધી ક્રિયા કરાવી પડે, અને પાછું એનું છોડવાનું મન નથી થતું, કે એમાં હેત બહુ થાય છે. ત્યારે રામાનંદ સ્વામી કહે કે એ વાત સાચી છે, હેત થાય એવું જ છે, કે સ્વામી તો જાણે તમે જેને સામાન્ય માનવું સામાન્ય નથી. ગંગામાં કે મારા મનમાં એમ જ થાય છે એટલે જ સેવા કરું છું, કે નતર તો ન મૂકી દો એને પડતા, કે તો કે એને મૂકીને કેમ આવ્યા? તો કે મૂકીને એમ નથી આવી, એમ તો ઘરમાં પૂરી બારથી તાળું મારી અને બધી જમવાની વ્યવસ્થા મૂકીને આવ્યું છે એટલે બીજી કઈ ચિંતા નથી. રામાનંદ સ્વામી કી તાળા માર્યા કે રોક્યા રોકાય એમ નથી કે, એને હારે લાવવાની જરૂર હતી. ગંગામાં કે તમે શું કીધું? તો જાશોથી ખબર પડી છે મેં શું કીધું. અને ગંગામાં એક દાડો રોકાય તરત જેતલપુર આવ્યા, પણ તાળું ખોલીને ઘરમાં જઈને તે મહારાજ ન મળે. મારે ત્યાંથી નીકળી ગયા, ગંગામાં ઘણી શોધખોળ કરી પણ મળ્યા. અને પછી ગઢડે જેથી ભેગા થયા ત્યારે ગંગામાં મહારાજને સામું સામું જોઈ રાખે. મહારાજ સામું જોઈને એટલે નીચું જોઈ જાય, વળી પાછું મહારાજને સામું જોવે, વળી મહારાજ સામું જોઈને તો નીચું જોઈ જાય. એમ સાત આઠ ફેરે થયું ત્યારે મહારાજ કે ગંગામાં કે ઓળખાણ બોળખાણ પડે છે કે નહીં? તો કે મહારાજ પહેલા ક્યાંક જોયા હોય એવું લાગે છે, પણ મારું કઈ યાદ નથી આવતું. મહારાજ કે ભૂલી ગયા? તમે અમને તેડી નાવા લઈ જતા હતા, અમારા મોઢામાં કોળિયા મૂકતા હતા. મહારાજ ને કે મારી તમે હતા? મહારાજ કે અમે જ હતા. મહારાજ કે મહારાજ માફ કરજો, કે ત્યારે હું તમને ક્યારેક ક્યારેક વઢતી હતી, માટે મહારાજ કૃપા કરો અને ગુનો માફ કરો. મહારાજ કે તમે જે વઢતા હતા એમને મીઠું બહુ લાગતું, કે એટલું બધું મીઠું લાગતું તો મા ભક્તિ દેવીના આલડા એટલા મીઠા નહોતા લાગતા, કે એટલી તમારી ગાળો અમને મીઠી લાગતી હતી, કે તમે જે બોલતા હતા એ અતિ મીઠું લાગતું. એવું એવું ભગવાન કરે, શું કામ કરે? જીવને એનામાં હેત થાય એટલા માટે કરે. એટલા સામાન્ય વર્તતા હોવા છતાંય પણ બધી સામર્થ્ય એમાં જ છે. પાછી જો માનુષ્ય ચરિત્રમાં દિવ્ય ચરિત્ર કર્યું ન કર્યું, હું જ દિવ્ય ચરિત્ર કર્યું, તાળું એમને મારેલું રહી ગયું, એવું કહેવાય દિવ્ય ચરિત્ર. તાળું એમને મારેલું રહી ગયું અને મારા નેથી અદૃશ્ય થઈ ગયા. એટલે ભગવાન હંમેશા પોતાના પ્રતાપને છુપાવે છે, બહુ મનુષ્ય ભાવથી વર્તે છે. અને આ વાતને જો ન જાણી રાખી હોય, મૂળ પ્રશ્ન શું છે આપણો યાદ રહ્યો? ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે, પણ મનુષ્ય ચરિત્ર જો એને કેમ સંશય થઈ જાય છે, મૂળ પ્રશ્ન એ છે ને. ભગવાન આવા ચરિત્ર કરે પણ સંશય ન થઈ જાય? હે, હવે ન સંશય થાય એનો વિકલ્પ શું? તો કે શાસ્ત્રના માધ્યમથી, સત્સંગના માધ્યમથી દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર બંને જાણી રાખ્યા હોય તો સંશય થાય નહીં, નહીં તો સંશય થયા વિના રહે. ક્યારેક ક્યારેક તો ભૂકા કાઢી નાખે. મેં કદાચ ઓલી શિબિરમાં કીધું તો યાદ નથી, જુનાગઢ જતા હતા બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર ને મહારાજ, એમાં મહારાજ માનુષિક ચરિત્ર કર્યું. કેવું ખબર? એ કે હવે દિશાએ ફરવા જવું પડશે કે નહીં હાલે, કે સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ પાણી હારે નથી અને ગામ નજીક છે તો ગામમાં પહોંચી જાય પછી વ્યવસ્થા કરશું. મહારાજ કે ભલે. અડધો કિલોમીટર હાલીને કે હવે તો પણ જવું જ પડશે કે. સુરા ખાચર કે મહારાજ હવે બે કિલોમીટર માંડ બાકી છે કે હમણાં પહોંચી જવું. તો ભલે. વળી થોડા કાલે કે હવે તો જવું જ પડશે. એમ કરતા કરતા થોડુંક જ ગામ દોર્યું, પાણી છોડો સામે દેખાય. મહારાજ કે હવે તે ડગલું હલાય એમ નથી કે, ક્યારને મંડી પડ્યા તે ઘડી કાલું કરતા હવે નહીં હાલે. મહારાજ કે સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી કે પણ મહારાજ સામે પાણી છોડો છે, બધી બહેરો પાણી ભરે છે. મહારાજ કે અમને કોઈની શરમ નથી કે, અને તમને શરમ આવતી હોય તો આડું ફાળું થોભી રાખો કે. બોલો કેવું માનુષિક ચરિત્ર કર્યું. સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી બે ફાળ્યું થોભી રાખ્યું. મારે કે અમારે સામું નહીં જોતો કે, તમે બે ઓલી બાજુ જોઈ રાખો કે, સામું જોયું ગુરુદ્રોહી વચનદ્રોહી કે, ઓલા બે બીજી બાજુ જોઈ રાખ્યું. અને મહારાજ ફાળીના આડા બેઠા, પણ બે મિનિટ થઈ, પાંચ મિનિટ થઈ, દસ મિનિટ, અડધો કલાક થઈ, વાલા ભક્તો બગસરાથી ખોપાળાથી બે જગ્યાએથી પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદ સ્વામી અને ખોપાળા મહંત પૂજ્યપાદ મુક્તેશ્વર સ્વામી પધાર્યા છે. ઘણો ટાઈમ થયો, ઘણો સમય વીતી ગયો, પણ તોય મારા ઓલા મહારાજ એમનો કે હવે બસ, એમ પાંચ મિનિટ, દસ મિનિટ, પણ અડધો કલાક થઈ. અને અડધો કલાક થઈ ને ત્યારે સુરા ખાચરથી રહેવાનું નહીં, અને સુરા ખાચરથી જયારે રહેવાનું નહીં ત્યારે સુરા ખાચર શું કર્યું ખબર? ત્રાહી નજરથી જરાક પાછુંવાળું જોયું, અને પાછુંવાળું જરાક જોયું તો મહારાજ ન મળે. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચરી કે, સ્વામી આ ફાળ્યું પડતું મૂકો, અહીંયા ક્યાં છે મહારાજ? કે મહારાજ ન મળે, કોઈ ક્રિયા ન મળે. અને પછી બધા હાલતા હાલતા જુનાગઢ ગયા. મારે તો મોટી સભા ભરીને બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચરે પ્રવેશ કર્યો ને, મહારાજ કે કેમ થયું, મજા આવી ગઈ ને? કે સુરા ખાચર કે હું મજા તોડાવી નાખ્યા હલાવી લાવીને. કે કેવી માનુષિક લીલા કરે, અત્યારે સંશય થઈ જાય કે ન થઈ જાય? હે, આ પહેલી ફેરી સાંભળ્યું છે ને એને તો એમ થતું હશે કે મનમાં ખાલી સાંભળીને કે સ્વામી આવું ન સભામાં કેવું જોઈએ એમ. બોલો સાંભળવામાં સંશય થાય એવું, હવે એ ક્રિયા પ્રગટ હોય ને કરતા હોય અને ત્યારે સંશય ન થાય એ તો કેટલું કઠણ કામ છે. એ તો પછી શેડે પોગો પછી સંશય નીકળી જાય, તે બધું આમ જ છે. સમજણ વચ્ચે માણા બધું આગો પાછો મળતા, છેડે પગે બધું હરખું થઈ જાય એમ હોય, પણ છેડા સુધી પોગવું કઠણ પડે, ત્યાં સુધી તો કઈક હચમચી જાય. અત્યારે વર્તમાન કાળમાં હાલે છે એમ જ છે, એ છેડે પોગી જાય પોગ્યા, બાકી વચ્ચે અધવચ્ચે તે વળી ગયા, પાછા વળી ગયા, કઠણ કામ છે. એ માનુષિક ચરિત્ર જ કરે છે ભગવાન. એટલે અહીંયા બહુ સરસ મહારાજ વાત કરે છે કે ભગવાન જીવના સમાસને માટે મનુષ્યના જેવા જ થાય છે, મનુષ્યને સુખ થાય એટલા માટે. પણ મનુષ્ય જેવા થયા છતાંય પણ બધો જ પ્રતાપ એ ભગવાનમાં જ છે. ભગવાન દેખાડતા નથી, ક્યારેક બહુ ઉતાવળા થઈ જાય ત્યારે દેખાય આવે છે. ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાઈ રાખો તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે, અને છુપાવતે કદાચિત પોતે કોઈક કાર્યમાં ઉતાવળા થઈ જાય ત્યારે દિવ્ય ભાવ જણાય આવે છે, અને ક્યારેક પોતે પોતાની ઈચ્છાએ કરીને પણ પોતાના કોઈ ભક્તને જણાવે છે. કાં તો ઉતાવળા થઈ જાય તો દેખાય, અને કાં તો પોતે દયા કરી અને પોતાના ભક્તને દેખાડવા ધારે તો દિવ્ય ભાવ દેખાડી શકે. જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાનું ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભાવ ભૂલી ગયા અને પોતામાં દિવ્ય ભાવ આવ્યો, તેણે કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઈ. બોલો, મનુષ્ય ભાવને ભૂલી ગયા ભગવાન. ભીષ્મ પિતાઓ મેં પ્રતિજ્ઞા કરી હતી ને, હું પ્રતિજ્ઞા કરી હતી આજે હાંજ ન થાય તો અર્જુનને ઢાળી દઉં, કે અને કા તો ભગવાન કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવું તો હાચો, બેમે તેપ તો કરું જ એમ. અને ભગવાન છે ને ભક્ત વત્સલ છે, પોતાનું પડતું મૂકીને પણ ભક્તની લાજ રાખે એવી ભગવાનની સહજ પ્રકૃતિ છે. ભગવાને મનમાં વિચાર કર્યો કે ભીષ્મની મારે લાજ રાખવી છે, ભલે મારે મારી પ્રતિજ્ઞા તોડવી પડે એમ. અને ભીષ્મની પ્રતિજ્ઞા રાખવા હાટું ભગવાને સુદર્શન ચક્ર ને બદલે પૈડું નીકળી ગયું હતું ને રથનું, એને હાથમાં લીધું સુદર્શન ચક્ર ને જેમ ફેર્યું તે ભીષ્મ પિતા મેં અત્યારે ફેંકી દીધા, બસ મારે એટલું જ કરાવવું, કે તમારી પ્રતિજ્ઞા હતી ને હાથમાં હથિયાર ધારણ નહીં કરું, કરવા પડ્યા ને કે ભગત એવા ને ભાઈ ભગવાનની પ્રતિજ્ઞા તોડાવો. બોલો, પણ એની પાછળ નિષ્ઠા એની અને એની પાસે એક અમોઘ તાકાત હતી બ્રહ્મચર્યની. ભીષ્મ પિતામહની તાકાત બ્રહ્મચર્યની હતી, એના પિતાનું નામ શંતનું હતું. એક જ મિનિટમાં કહું છું, ભીષ્મ પિતાનું નામ ગંગેવ હતું. ગંગેવનો સંબંધ જોવાઈ ગયા, ગંગેવનો સંબંધ જોવાઈ ગયા, પણ કન્યા પોતાને ધ્યાનમાં આવી ગઈ. બોલો કરો વાત. અને પોતે મનમાં સંકલ્પ કર્યો કે ગંગેવને તો બીજી મળી જશે, આ કન્યા મને જો વરે મચગંદા તો કામ થાય, કારણ કે મારી ઉંમર થઈ છે અને એવી યોગ્ય કન્યા મળશે ને, ગંગેવ તો નાનો છે ને જોતી એટલી મળશે. પણ મનમાં એમ થયું ગંગેવનું જો આવ્યો ને મારું કેમ નક્કી કરવું, અને તેમ છતાં હિંમત કરીને બાપને વાત કરી નાખી કે જરાક સંકલ્પ ને આવો જરાક બદલ્યો છે, આ તમારે મચગંદા માર્યા રે પરણાવો. એનું બાપ કે તમારે રે પરણાવું, એક તો ઉંમર થઈ છે, બીજા નંબરમાં હવે કદાચ મારી દીકરીને સંતાન થાય તો રાજ તો ગંગેવને જ મળે, કારણ કે ગંગેવ તો મારો મોટો દીકરો છે અને મોટા દીકરાને રાજ મળે માટે ન પરણાવું. પછી મુંજાણા, હું મુંજાણા કે કન્યા પરણવી છે, એનો બાપ પરણાવે એમ નથી, એની વચ્ચે કારણ ગંગેવ છે, ગંગેવ રાજનો અધિકારી છે, ઉદાસ મળ્યા રહેવા. 10-15 દાડા ઉદાસ જ્યાં જ્યાં ત્યારે ગંગેવે પ્રશ્ન કર્યો, પિતા કેમ હમણાં ઉદાસ રહે? તો બેટા કાંઈ નહીં કે. તો ના મને કયો, જે કારણ હોય કયો, હવે એને કેમ કેવું, તને પરણાવો તો ને મને પરણાવવાનો સંકલ્પ થયો. બહુ જયારે તાણી કરીને ત્યારે ગંગેવે પછી ભીષ્મ પિતામાં કહી દીધું, બેટા આવી હકીકત છે, તારી જગ્યાએ મને પરણવાનો સંકલ્પ થયો છે. તો વાંધો ને પરણી જાઓ, તો કે ઈથી મોટો બીજો વાંધો ઈ છે તો તને પૂછવાય ન આવત, પણ એનો બાપ ના પાડે છે. અને એમ કહે છે કે ગંગેવ રાજનો અધિકારી થાય એટલે મારી દીકરીના કુંવરને રાજ મળે નહીં એટલે ના કહે છે. ગંગેવ કે પિતાજી એટલી જ વાત છે ને, ઉપાધિ નહીં કરતા, બધું પતાવી દે. સીધો મચગંદાને બાપની પાસે પહોંચ્યો અને કહે, મારા બાપની સાથે તમારી દીકરી પરણાવો, અને તમને ડર છે ને કે હું રાજગાદી ઉપર બેસીશ તો મારા કુંવરનું હું થાય, જા હું પ્રતિજ્ઞા લઉં છું હું રાજગાદી ઉપર નહીં બેહું, હવે કાંઈ વાંધો પરણાવો તો એના બાપાએ ના પાડે, હજી નો પરણાવું. તો હવે તું તમને વાંધો હવે તા પાડો. તો કે વાંધો ઈ છે, તને તારા વચનને માન્ય કરીને પરણાવું તો ખરું, તું ગાદ્ય ન બે પણ તારા દીકરા તો બે હે કે ન બે હે, ઈ કરે ઝઘડો અને યુદ્ધ કરીને મારા દીકરીના કુંવરને જીતી લે, રાજગાદી સ્વીકારી લે તો તું ન બે પણ તારા દીકરા તો બે હે ને, ત્યારે ભીષ્મ પિતામય હાથમાં પાણી લીધું ગંગેવે અને પ્રતિજ્ઞા લીધી, તમને ડર છે ને કે મારા દીકરા ગાદી પર બેસે, જા હું પ્રતિજ્ઞા કરું છું એક પિતૃ ભક્ત બની પિતાને રાજી કરવા માટે, હું આખી જિંદગી લગ્ન જ નહીં કરું, કે લગ્ન કરો તો ઉપાધિ છે ને, અને પાણી મૂક્યું એટલે ભીષ્મ પિતામયનું નામ પડ્યું. ભીષ્મ પ્રતિજ્ઞા લીધી, અખંડ બ્રહ્મચર્ય વ્રત બન્યા, જે બળે કરીને ભગવાનના હાથમાં હથિયાર લેવડાવ્યા, ભગવાનને હથિયાર લેવા પડ્યા. પણ મૂળ વાત ક્યાં આવી કે ભગવાન સામાન્ય દેખાતા, ધરથ થાકતા એટલે સામાન્ય ન કહેવાય, એ તો આપણે રથ હાકતા હતા એમ કહીને એને આમ જરાય સાઈડ જોતા નથી, બાકી વ્યવસ્થિત સાઈડ તમે જોવો તો રથ હાકે એટલે ગાડી હાકી, ત્યારે રથ હતા ત્યારે ગાડી, ગાડી કોણ હાકે, ડ્રાઈવર, બોલો શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનના ડ્રાઈવર થયા હતા, કેટલું બધું એને ભગવાન પણ દબાયું, અર્જુનના ડ્રાઈવર બની ગાડી હાકતા, પણ જરૂર પડી તો પોતાની સામર્થ્યને દેખાડી ભગવાન પણ દેખાડ્યું એમ. તેને કરીને પોતાના ભારને પૃથ્વી સહન કરવા સમર્થ ન થઈ, તથા અર્જુનને દિવ્ય ભાવ દેખાડ્યો, તે પોતાની ઈચ્છાએ દેખાડ્યો, પણ તે દિવ્ય ભાવે કરીને અર્જુનને સુખ ન થયું ને બહુ વ્યાકુળ થઈ ગયા. પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યપણે દર્શન અર્જુનને આપ્યું ત્યારે અર્જુનને સુખ થયું. દિવ્ય ભાવ દેખાડ્યો તે સહન ન કરી શકે અર્જુન જેવા, અર્જુન એનો સહન કરીએ કે સામાન્ય જીવ કેમ સહન કરે, માટે ભગવાન પોતાનો પ્રતાપ દબાવે છે. મહારાજે તે પોતાના તરફ પ્રતાપ દબાવી રહ્યા છે ને, કેટલો દબાવે, હાવ સામાન્ય મનુષ્યની જેમ વર્તે, વાસણમાં જે બોલો એટલો બધો મનુષ્ય ભાવ દબાવે, ખીચડી પકાવે. નહી તો એના એ ભગવાને અમદાવાદના 7મા વચનામૃતમાં કીધું, મહારાજ કહે અમે જયારે સ્વપ્ન દ્રષ્ટિની અંદર જ્ઞાન અમે જોયું વિચારીને અમને ખબર પડી કે અનંત કરોડો બ્રહ્માંડમાં હું એક જ પુરુષોત્તમ છું, મારા સિવાય બીજો કોઈ પુરુષોત્તમ છે જ નહીં, મારા જમણા પગના અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવવા જયારે માંડ્યો ત્યારે અનંત કરોડો બ્રહ્માંડની પૃથ્વી ડગમગવા માંડી, એમ એમ ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા. અનંત કરોડો બ્રહ્માંડની પૃથ્વી ડગમગી, વાસણ હલાવે, બોલો એ વાસણ ઉટકે, કેટલો બધો દિવ્ય ભાવ દબાવે છે, કેટલો બધો મનુષ્ય ભાવ લાવે છે. આવી ક્રિયા જયારે કરે ને ત્યારે જીવને જો શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો ભગવાનને વિશે મનુષ્ય ભાવ એને પરઠાઈ જાય છે. માટે મનુષ્યપણે કરીને ભગવાન વર્તે તો જીવને સાનુકૂળ પડે, નહીં તો ન પડે. તે સારું એ ભગવાન મનુષ્યપણે વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્ય ભાવ દેખીને અવળું પડે છે, અને જો એ ભગવાન દિવ્ય ભાવે જ વર્તે તો મનવાણીને અગોચર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં. ભગવાન જેમ છે એમ દિવ્ય ભાવે જો વર્તે તો મનવાણીને અગોચર છે, અગોચર છે માને એટલી બધી એની સામર્થ્ય છે કે એની કલ્પના જીવ કરી ન હવે, મને કરીને એનું મનન ન થાય, અને આંખે કરીને એ મનુષ્ય ભાવ સહિત અહીંયા જેમ વર્તે છે એમ ધામમાં પણ પોતે પોતાની સામર્થ્ય છુપાવીને એક મનુષ્યના જેવી મૂર્તિ ધારણ કરીને જ રહે છે. બાકી એ જ ભગવાન અનંત કરોડો બ્રહ્માંડમાં વ્યાપી જાય એવડા રૂપને પણ ધારણ કરી શકે, પણ કરતા નથી. શું કામ જીવના ચિત્તની વૃત્તિ એમાં નિરોધ થાય, એટલે બધી સામર્થ્યને દબાવીને જ વર્તે. સામર્થ્ય માત્ર અક્ષરને દેખાય છે, પુરુષોત્તમને દેખાય છે ક્યાં? કારણ કે મહારાજ સ્વયં બોલે અક્ષર કેટલું મોટું છે તો કે રોમ જેટલી જગ્યા એવી નથી જે ખાલી પડી હોય, બધે જ અક્ષર છે, બધે જ આકાશ છે, બધે જ આકાશ અને બધું જ આકાશમાં છે, રોમ જેટલી જગ્યા ખાલી નથી, આ બધી જ મોટે અક્ષરની છે. બધા એને ધારી રહ્યું છે તો સમજ્યા, પણ સ્વયં ભગવાનને પણ અક્ષર ધારી રહ્યું છે. એટલે તો મોટા મોટા શાસ્ત્રીઓ મોટા મોટા વિદ્વાનો ગુંચવાઈ ગયા. શું ગુંચવાણા? ભગવાનને નિરાકાર માની બેઠા, કારણ કે ભગવાનનું તેજ રૂપી જે અક્ષર છે, ભગવાનનું તેજ છે મહાલૌકિક. હવે ન્યા સુધી પહોંચ્યા, અક્ષર સુધી પહોંચ્યા, પરંતુ અક્ષરથી પર પુરુષોત્તમ છે એ તો હાવ મનુષ્યાકૃતિ તન ધારણ કરીને સ્વરાટ થકા બિરાજમાન છે. એટલે સામર્થ્ય માત્ર અક્ષરની દેખાણી, અક્ષરની દેખાણી એટલે બધા એના મનમાં એમ થયું આજ ભગવાન, આથી મોટું કઈ હોય જ નહીં, કારણ કે જ્યાં દ્રષ્ટિ નાખી ત્યાં જ દેખાય, માટે બસ આજ ભગવાન એમ માનીને એનું જ વર્ણન કરી ગયા, સમજાય? અને એમ માને છે કે એમાંથી બધું સર્જાય છે, બાકી એથી પર કઈ છે જ નહીં એમ. પણ એને ખબર નથી એ તેજ માત્ર કોઈ પણ માં છે, સૂર્ય છે એ અહીંયાથી થાળી જેવડો દેખાય છે, પણ તેજ માત્ર સૂર્યનું છે. દેખાય છે થાળી જેવડો તો થાળી જેવડો નથી, દેખાય થાળી જેવડો તોય થાળી જેવડો નથી, એમ ભગવાન મનુષ્યાકૃતિ તન ધારણ કરે અથવા તો ત્યાં પણ મનુષ્યાકૃતિ તન ધારણ કરી અને 16 વર્ષની કાયા જેવડા જ દેખાય છે તોય પણ એવડા નથી, કારણ કે સામર્થ્ય માત્ર એમાંથી આવી છે. એવું જયારે જ્ઞાન થાય ને ત્યારે અક્ષર પર પુરુષોત્તમ એ નારાયણની ઉપાસના જીવને સિદ્ધ થાય છે, ત્યાં સુધી ન થાય. અને આવું જ્ઞાન ન હોય અને મનુષ્ય ચરિત્ર દેખે ત્યારે સંશય થઈ જાય છે. માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કયા છે, કયા બે પ્રકારે? દિવ્ય ભાવ સ્વતા અને મનુષ્ય ભાવ સ્વતા. તેવી રીતે જેને યથાર્થ જાણ્યા હોય તેને સંશય ન થાય, અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય. અને જે એમ કહે છે જે મેં ભગવાનને જાણ્યા છે ને મને નિશ્ચય છે, ને જો તે આ વાતને સમજ્યો નથી તો તેનો નિશ્ચય કાચો છે. હું ભગવાનને જાણું છું, ભગવાન મેં દેખ્યા છે એમ બોલતો હોય અને ભગવાનના ચરિત્ર જો સંશય થતો હોય તો એને ભગવાનને જાણ્યા જ નથી. ભક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજો, મહારાજના સમકાલીન સમયમાં જે સંતો ભક્તો હોય ભગવાનના સમકાલીન સમયમાં, પણ એમાં કોઈને સંશય રહી ગયો હોય એના કરતા આપણે મહાન છીએ. ભલે આપણને પ્રત્યક્ષ ભગવાન એ વખતની જેમ મનુષ્યાકૃતિ તન ધારણ કરીને દર્શન ન આપે, મૂર્તિ દ્વારા આપણે દર્શન કરીએ છીએ, પરંતુ તેમ છતાં એના કરતા લાખ ગણા શ્રેષ્ઠ છીએ. ભગવાન મનુષ્યાકૃતિ તન ધારણ કરી વર્તતા હોય અને મનુષ્ય ચરિત્ર કરતા હોય, દીનાનાથ ભટ્ટ કરતા આપણે શ્રેષ્ઠ છીએ, કારણ કે એનો સંશય થયો આપણને કોઈ દિન થયો. અને એથી આગળ તમને કહું, મહારાજની સાથે વર્તતા હોય, મારા સાથે ફરતા હોય, મારાના હાથનો પ્રસાદ જમતા હોય, પરંતુ ભગવાન સ્વામિનારાયણને બીજા અવતાર જેવા સમજતા હોય એના કરતા આપણે શ્રેષ્ઠ છીએ, કારણ કે આપણે ભગવાન સ્વામિનારાયણને સ્વપ્નમાં અવતાર જેવા માનતા નથી. માટે અમોઘાનંદ સ્વામી કરતા આપણે શ્રેષ્ઠ છીએ. બોલો, ભલે અમોઘાનંદ સ્વામીની દીક્ષા મહારાજની હતી, સાધુ હતા, મહારાજ મહામંત્ર આપ્યો હતો, પણ એના કરતા તમે ગૃહસ્થ શ્રેષ્ઠ છો, કારણ કે જે વાત અમોઘાનંદ સ્વામી નહોતા સમજી ગઈ તમે સમજી ગયા છો, માટે શ્રેષ્ઠ છો. એટલે મહારાજ કે બે પ્રકાર દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ સ્વતા ભગવાન વર્તતા હોય, અને બંને ભાવને જોયા પછી જેને સંશય ન થાય શ્રેષ્ઠ છે, અને કદાચ પોતે ગમે તે સ્થિતિને પામેલો હોય પરંતુ આ બે ભાવને નથી સમજી શકતો. અને એમ કે મેં તો ભગવાનને દર્શન કર્યા છે, મેં તો એને આથવા જ સેવા સ્વીકારી છે, બધું જ કર્યું છે, પરંતુ જેને ભગવાનનું સર્વોપરીપણું નથી સમજાણું એ કાંઈ સમજો જ નથી, એમ એને કશી ગમ જ નથી પડી, એને આ વાતમાં દ્રષ્ટિ જ નથી પડી. માટે એ બળભાગી જેને શેખ સુધી દ્રષ્ટિ પડી ગઈ, એમ એનો નિશ્ચય કાચો છે. કેમ? જે જેમ કોઈ પુરુષ શ્લોક શીખ્યો હોય તથા કીર્તન શીખ્યો હોય ને તેને પૂછીએ જે તને આ શ્લોક તથા કીર્તન આવડ્યા, ત્યારે કહે જે આવડ્યો, ને કંઠથી મુખપાઠ કઈ દેખાડે, પણ પછી થોડાક દિવસ થાય ત્યારે તે શ્લોક કીર્તન ભૂલી જાય, ત્યારે એ તે શું જે એને જયારે શીખ્યો હતો ત્યારે જ એને એટલો આવડ્યો નહોતો. કેમ? જે શ્રવણ મનને કરીને એવો દ્રઢ અભ્યાસ થઈને એના જીવમાં શ્લોક કીર્તન ચોંટી નહોતા ગયા, અને કોઈક વાતનો બાળકપણામાં જ એવો અભ્યાસ થયો હોય જે તો એ યુવાન થાય વૃદ્ધ થાય તો પણ તે વાતનું જયારે કામ પડે ત્યારે સાંભળી આવે છે. તેમ એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એના નિશ્ચયમાં કસર રહી ગઈ હતી, અને જો કસર ન રહી હોય ને આવી રીતે પ્રથમથી શ્રવણે કરીને તેનું મનન કરીને તેનો દ્રઢ અભ્યાસ એના જીવમાં થયો હોય તો એને કોઈ દિવસ સંશય થાય જ નહીં. મારે કે કોઈ કંઠસ્થ કરે શ્લોક કે જે કરે તે કીર્તન નીકળી અને બોલી પણ દેખાડે પણ 8 દાડા પછી ભૂલી જતી, એ કંઠસ્થ કર્યું જ નથી. કંઠસ્થ જીવમાં ઉતરી જવું જોઈએ. અને મારે એમ નહીં માનતા ન ઉતરે, એવા ઘણા પ્રસંગ છે, પોતે 8 વર્ષનો હશે ને કોઈ કે એને કઠણ વચન કરીને બોલાવ્યો હશે અથવા ગાળ દીધી છે, એની વચ્ચે 80 વર્ષ વીતી જાય ને 88 થાય તો બોલી ગાળ ન ભૂલે. બોલો હું કામ? જે દાડે એને ગાળ ખાધી અથવા તો કોઈક વીધ્યું તે દાડે ઇન્દ્રિયો અંતઃકરણ પર જે જીવ એ જીવ સુધી એની છેડ ઉતરી ગઈ હતી તો એને ભૂલાણું નહીં. એમ નિશ્ચયમાં પણ મહારાજ કે એવું છે, એકવાર નિશ્ચય થયા આપે સંશય થાય છે. હવે મહારાજ ઉત્તર ઉપર ગયા, હુકમ મુનિભાવનો મૂળ પ્રશ્ન જે હતો ને કે એકવાર નિશ્ચય થયા આપે સંશય કેમ થાય છે? મહારાજ કે નિશ્ચય થયો જ નહોતો, બાકી જીવ સુધી નિશ્ચય પહોંચી ગયો હોય તો એને ગમે તેવો દેશ કળાવે અથવા તો ભગવાન ગમે તેવા ચરિત્ર કરે તો કોઈ દી સંશય થાય નહીં, કોઈ દી શંકા પડે નહીં, એમ મહારાજ બહુ સ્પષ્ટ કહે છે. એટલે એવું લાગે કે સત્સંગમાં આવતા આવતા એને રૂડો સંગ મળી જાય બહુ પ્રધાન છે. સત્સંગમાં આવતા આવતા સર્વોપરી ઉપાસના જેને છે, સર્વોપરી આજ્ઞા જેને છે, સર્વોપરી સિદ્ધાંતને વરેલા છે એવા ભગવાનના સંતો ભક્તોનો જોગ જો થઈ જાય તો એવો જ થાય. આવતા આવતા જેને જો કાચો કાચો નો યોગ થઈ ગયો તો પછી કદાચ પાકા નો યોગ થાય ને તોય સંશય હા ઉટળે. અને ક્યારે ક્યારે શું થાય ખબર, ઉલાનો શબ્દ એને ભ્રમે રાખે, એટલે શબ્દો પડ્યા હોય ને બધી બાબતમાં, આજ્ઞામાં હોય તોય ભલે અને ઉપાસના હોય તોય ભલે, કોઈ સિદ્ધાંતિક બાબતમાં હોય તોય ભલે, એને પડેલા શબ્દો અંદર ભમે રાખે છે. અને ભમતા શબ્દ ટીબી રોગ થયો હોય, એકવાર થયો હોય પછી દવા લઈને તો ડોક્ટર શું કે જરાક તમે સાવધાન રાખજો, ટીબી તો ત્યારે ગઈ પણ કેન્સરમાં જો ઓપરેશન કર્યા પછી પણ ડોક્ટર શું કે તમારા દવા ચાલુ રાખવી, હું કામ ક્યારે ઓલા કીટાણુ માથું મારે અને માથું ઊંચકીને બહાર આવે નક્કી નથી, હું કામ એની અંદર કેન્સર થઈ ચુકેલું છે. એકવાર નબળો જોગ જેને થયો હોય એને જિંદગી પર્યંત ક્યારે ઉથલો મારે કઈ નક્કી નહીં. માટે સત્સંગમાં આવતા આવતા શ્રેષ્ઠ વસ્તુ પકડાઈ જાય એ શ્રેષ્ઠ. માટે ગોપાળન સ્વામી વાત તમને કહ્યું, સ્વામી કે સંગ કરો ને તો પોતાને કરતા શ્રેષ્ઠ એનો કરવો, અને કાં તો પોતાની સમકક્ષ એનો કરો, પણ ઉતરતાનો તો કરવો જ નહીં. ઉતરતાના સંગે કરીને હજી ઉતર્યા વિના કોઈ દાડો રહે નહીં. એટલે મહારાજ બહુ સરસ નિશ્ચયની વાત કરી મહારાજ કે એક વાર ગાંઠ લિંગટ વળી જાય તો પછી તોડી પણ તૂટે નહીં. તેમ બધા કરીને જાજો, પછી બીર ભરો છો, આવો દ્રઢ ઠેરાવો ભગવાનના સ્વરૂપનો, કરીને પછી કદમ ઉઠાવવું. અને ખરેખરો નિશ્ચય થયો હોય ને તો જે કરાયો હોય ને જેને ઈ તોડાવો હોય ને તોય પણ તૂટે નહીં. નંદુરામને ક્યાં તૂટ્યો કહો, એને નિરુકલ્પાનંદ સ્વામી કરા તોડાવવા માટે ગયા હતા. એકવાર થયા પછી તૂટે બૂટે નહીં, જો યથાર્થ જીવમાં ઉતરી ગયો હોય તો. માટે બરાબર પાકું કરજો. અને હાવ સાચું કહું, નિશ્ચય છે ને એ સત્સંગ છે, નિશ્ચય નથી અને સત્સંગ જ નથી. યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણનો યથાર્થ નિશ્ચય હોય, દેશકાળે કરીને જરાતર આજ્ઞામાં ફરક પડ્યો હોય ને તો એ સ્વામિનારાયણનો ન મટે. અને વળી સાનુકૂળ દેશકાળ આવે એટલે પાછો હતો એવો ને શુરવીર થાય. પણ નિશ્ચય જ ન હોય અને બધા જ વર્તમાન પાળતો હોય પણ દેશકાળ આવે એટલે વર્તમાન તો જાય, નિશ્ચય તો હોય ને, એટલે આને મૂકીને ગમે ના માથું ગહવા માંડે કાંઈ નિર્ધાર્યાનો. અને એનો ગુણ બુદ્ધિ વાળો જાણવો, નિશ્ચય છે એ સત્સંગી છે. ઇતિ વચનામૃતમ ચોથું થયું, પાંચમું